18મું વચનામૃત ત્રણ મુદ્દા ઉપર ચર્ચિત છે. પહેલો મુદ્દો છે આહાર શુદ્ધિનો, બીજો મુદ્દો છે સંઘ શુદ્ધિનો, ત્રીજો મુદ્દો છે વાદ ન લેવો. એમાંનો જે પહેલો મુદ્દો છે, એટલે કે જે પહેલી બાબત છે, પંચેન્દ્રિયોના આહાર શુદ્ધ રાખવા, પવિત્ર રાખવા. કેવળ ભોજનની વાત નથી, રસોડામાં કંઈ કેવળ ધર્મ નથી એકાંતિક આવી જતો, પણ આંખથી જે રૂપ જોવું એ રૂપ છે, એ આંખનો આહાર છે. એટલે અશ્લીલ દ્રશ્યો હોય, અપવિત્ર દ્રશ્યો હોય, ખરાબ દ્રશ્યો હોય, એ ન જોવા એ આંખને અપવિત્ર આહાર ન આપ્યા બરાબર છે. એને પવિત્ર દ્રશ્ય, ભગવાન અને સંત ભક્તોના દર્શન એ આંખથી કરીએ તો એ આંખનો જે આહાર રૂપ છે એ પવિત્ર કહેવાય. એવી રીતે કાનનો આહાર છે એ શબ્દનો છે, નાકનો આહાર છે એ ગંધનો છે, અને ત્વચા એટલે ચામડીનો આહાર છે એ સ્પર્શનો છે. સારું નબળું સતત સ્પર્શ કરે છે, પણ એમાં જે પવિત્ર સંત પુરુષો ભક્તો અને મર્યાદાને ઉલ્લંઘીને કોઈ સ્પર્શ ન કરે તો એ પંચેન્દ્રિયોના આહાર શુદ્ધ થાય. આહાર શુદ્ધ થાય તો અંતઃકરણ શુદ્ધ થાય, એટલે કે મન શુદ્ધ થાય, બુદ્ધિ શુદ્ધ થાય, ચિત્ત શુદ્ધિ થાય. અને એ અંતઃકરણ શુદ્ધ થાય તો જ ભગવાનની મૂર્તિની સ્મૃતિ અખંડ રહે, ભગવત સ્વરૂપની સ્મૃતિ બની રહે, નામ સ્મરણમાં રસ આવે, નામ સ્મરણમાં પ્રીત જાગે, નામ સ્મરણ ઉગાવો લે, અને નામ સ્મરણ પોતાનો પ્રભાવ પ્રગટાવે. બાકી તો ગમે તેટલી માળા ઘસી નાખો, નામનો જે પ્રભાવ છે એ જીવમાં પ્રગટતો નથી. તો આ જે એક મુદ્દો હતો એ આપણે આગલા રવિવારમાં ચર્ચી લીધો છે. હવે આજે જે બીજો મુદ્દો છે સંગ શુદ્ધિનો, સહવાસ વગર તો આપણું જીવન વ્યતીત થવાનું નથી. સંગી સંગાથ જોઈશે જ, જરૂર જોશે, એકલા કેમ જીવી શકાય, અશક્ય વસ્તુ છે. દૂર દૂર જંગલમાં ચાલ્યા જઈએ તો પણ કોઈનો સંગ જોશે, કોઈ ન મળે તો પશુ પક્ષીઓનો સંગાથ કરશે. ભરતજી મહારાજે ચક્રવર્તી રાજ્યનો ત્યાગ કર્યો અને જંગલમાં વસ્યા તો મૃગ બાળનો સંગાથ થયો ને, તો હરણ બાળનો સંગાથ થયો અને એ સંગની અસર થઈ મૃગ બાળના સંગની. પરિણામે ભરતજી મહારાજનું મૃત્યુ બગડ્યું, સ્મરણ બગડ્યું, અંતકાળ બગડ્યો અને બીજો જન્મ હરણનો થયો. તો સંગ સોબત વગર તો ચાલતું નથી, એકલે હાથે તાળી પડતી નથી. સંગ આવશ્યક છે, મેનેજર સોશિયલ એનિમલ સંગ જોશે. તો બીજું પણ એટલું સત્ય છે કે સંગ છે તો એનો રંગ પણ છે, જેવો સંગ તેવો રંગ લાગે છે. સફેદ વસ્ત્રને જેવા રંગમાં બોળીએ તેવો રંગ ગ્રહણ કરે. અમારે ઘણીવાર ભલા ભોળા છોકરાઓ પૂજાની પીળી શાલ અને સફેદ ધોતી, એક જ બાલટીમાં સાબુ સોડાનું પાણી કરી બોળી અને પછી નિરાતે મેલ ઓગળી જાય પછી ધોવા જાય, પરિણામ શું આવે? કલાક પછી જ્યાં જાય તે પીળી શાલનો રંગ ઓગળી સફેદ ધોતીમાં ચડી જાય, બેયને બહાર કાઢે તે રૂમો જૂમો થઈ ગયો. અરે રે, આ શું થયું, શું થયું, તારું કપાળ થયું. એને સંગ લાગ્યો. ભલા ભોળા છોકરા કરે છે એવું થોડું છે, તમારા ઘરમાં તમારા બૈરાઓ ક્યારેક નથી આવો બખો કરી દેતા? એ બધા કરે એક ટોપિયામાં ભેળા, પછી જયારે કાઢે ત્યારે બધા ચટાપટ્ટા થઈ જાય, પછી કપાળ કૂટે, પણ પછી શું કામનું. સફેદ વસ્ત્ર છે એને તુરત રંગ લાગવાનો છે. આપણું જીવન પરમાત્મા આપે છે ને એ સફેદ વસ્ત્ર જેવું, ધવલ વસ્ત્ર જેવું. આપણો જયારે જન્મ થાય છે ત્યારે બિલકુલ બાળકનું જીવન સ્વચ્છ નિર્મળ સફેદ ચાદર જેવું હોય છે, નિર્મળ હોય છે. એટલે આપણે બાળકને પરમેશ્વર કહે છે, બાળ ભોજન કરાવવાનું પુણ્ય લઈએ છે, બાળકના દર્શન થાય તો મંગલ પ્રસંગમાં શુભ ગણીએ છીએ. એના જીવનમાં કોઈ દોષ નથી, એને કોઈ પારકું પોતાની એટલી એ સમજણ નથી. એવું નિર્મળ સ્વચ્છ વસ્ત્ર જન્મતાની વખતે આપણું જીવન રૂપી હોય, પરંતુ એ જે જીવનની ચાદર છે એ બાળક તુરંત જ્યાં જન્મ્યું છે, જે દેશમાં, જે સમાજમાં, જે સંસ્કૃતિમાં, જે કુટુંબમાં, જે માતા પિતાને, ત્યાં તુરત જ એનો રંગ ચડવાનું શરૂ થઈ જાય છે. આપણી વાત ચાલી રહી છે સંગ ઉપર, તો તુરત જ એ સફેદ વસ્ત્ર ઉપર રંગ ચડવા માંડ્યા છે. સુસંસ્કારી કુટુંબ હોય તો સુંદર મજાનો એને ભગવો રંગ ચડે, પરંતુ કુટિલ, કલંકિત, પાપી, દુરાચારી જો કુટુંબ હોય, આસપાસનો સમાજ એવો હોય, તો એ સફેદ ચાદર જેવું નિર્મળ આપણું જીવન, એટલે કે બાળકનું જીવન, એ પાપથી, કાળા રંગથી અત્યંત અભદ્ર બની જાય. રંગ ચડતો જ જાય છે, અવશ્ય છે, અને જિંદગીભર છૂટવા ઘણીવાર બહુ મુશ્કેલ બની જાય છે. મુસ્લિમ સમાજમાં જે બાળકનો જન્મ થયો હોય પછી એ સંસ્કારો એને મટવા કઠણ પડે. હિન્દુ સમાજમાં જન્મ હોય તો અમુક અંશે એના સંસ્કારો એ મટવા કઠણ પડે. આ કૌટુંબિક સંસ્કારો પ્રથમથી શરૂ થાય છે. વિભાંડક નામના ઋષિ થયા, એમને ત્યાં એક પુત્રનો જન્મ થયો, એનું નામ એકલ શૃંગી હતું. પિતાએ વિચાર કર્યો કે મારે બાળકને એવા સંસ્કાર આપવા છે કે એ સહજ સહજ રીતે જ બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરે, કારણ કે મને થોડો સંસારનો ભાવ વળગ્યો તો હું ભૂલો પડ્યો. એની મોટી કથા છે પણ અહીંયા લેવાની જરૂર નથી. તો વિભાંડક ઋષિ પોતાના પુત્ર એકલ શૃંગીને દૂર દૂર જંગલમાં, 12 કોશ દૂર જંગલમાં, ગાઢ પ્રગાઢ જંગલમાં પર્ણકુટી બાંધીને પોતાના બાળકને ઉછેરવા માંડ્યો. એટલું પવિત્ર વાતાવરણ રાખ્યું કે બાળકને કોઈ સંસારનો પવન જ ન લાગે. એના આશ્રમની આસપાસ નર માદાને પણ વિહરવા ન દે, પશુઓને, કોઈ પુરુષની તો આવન જાવન છે જ નહીં. એક પિતા અને એક પુત્ર, પણ પિતાએ પણ કોઈ વસ્ત્રો પહેર્યા નથી, કારણ કે હું શરીરે ઢાંકું તો બાળકને કુતૂહલ થાય, માટે પોતે પણ દિગંબર અવસ્થામાં છે, બાળક પણ દિગંબર અવસ્થામાં. એ પુત્રએ ક્યારે સ્ત્રી જોઈ નથી. વિભાંડકનો આ પ્રયોગ બહુ સુંદર છે. પિતા અને પુત્ર, નર માદાનો એમણે ક્યારેય વિભાગ જોયો નથી, સતત ધ્યાન, ભજન અને વેદ અનુષ્ઠાન છે. પરિણામ ધાર્યા પ્રમાણે જ આવ્યું. એકલ શૃંગી 8-10 વર્ષના થયા ત્યાં તો બ્રહ્મ ભાવ પામી ગયા, આત્મામાં વૃત્તિઓ સ્થિર થઈ. સ્ત્રી પુરુષનો ભેદ શું છે એને ખબર નથી, સંસાર શું છે એની એને કોઈ ગમ નથી. આટલી ઊંચી કક્ષાએ એકલ શૃંગી પહોંચી ગયા. દેવતાઓ જેના દર્શન કરવા માટે પ્રાતઃ કાળમાં પધારે કે ભૂમંડળમાં આવો કોઈ મનુષ્ય હોઈ શકે ખરો, આટલો પુનાતિ પવિત્ર એવો એકલ શૃંગી ઋષિ. જો કેવો રંગ ચડ્યો, શ્વેત ચાદર, ભક્તિ ને બ્રહ્મ ભાવનો રંગ ચડ્યો. પણ બન્યું શું, રોમપાદ રાજાની નગરીમાં 12 વર્ષથી વરસાદ નથી. મહાન જ્યોતિષીઓ, પંડિતો, વિદ્વાનોની પૃછા કરી કે આપણી નગરીમાં વરસાદ કેમ નથી. વિદ્વાન બ્રાહ્મણોએ જણાવ્યું કે મહારાજ, 12 વર્ષ પહેલા તમે તમારા રાજ્યમાં બ્રાહ્મણોને અપમાનિત કરીને કાઢી મૂક્યા છે, તો એનું દુભાયેલા અંતરનો શાપ લાગ્યો છે, માટે વરસાદ તો નહીં જ થાય. હવે એનું કારણ દૂર કેમ કરવું, તો કે એવો કોઈ પવિત્ર પુરુષ જો તમારી નગરીમાં પગલા માંડે તો અનરાધાર વૃષ્ટિ તૂટી પડે. તો પૂછવામાં આવ્યું કે એવો પુરુષ કોણ છે, એવો ઋષિ કોણ છે. ત્યારે એકે કહ્યું કે મહારાજ, એવા ઋષિ તો વિભાંડકના પુત્ર એકલ શૃંગી મહારાજ છે. પણ એ તમારી નગરીમાં આવે એ અસંભવ છે, કારણ કે એના પિતા વિભાંડક કાળ બનીને એની રક્ષા કરે છે. દેવી સાથે દેવતાઓ પણ એના પ્રાંગણમાં પ્રવેશ પામતા નથી. આહા, તો એને લાવવા કે તાસકની અંદર બીડું મૂકવામાં આવ્યું અને કચેરીમાં એ બીડું ફરે છે, કોઈ એને લઈ શકતું નથી. પાન બીડું મુકાતું અને એને ઓફરને જે ગ્રહણ કરે એ મોઢામાં પાન બીડું ચાવી જાય. એને એ સ્વીકાર કર્યો કહેવાય, એ ચેલેન્જ નહીં. એક વૈશ્ય ઉભી થઈ અને વૈશ્યાએ એ બીડું ઝડપ્યું. હું વિભાંડક પુત્ર એકલ શૃંગીને આપના રાજ્યમાં લાવી શકીશ. અને હકીકત છે, વૈશ્યાએ ઘણી સુવિધાઓ માગી. વિભાંડક ઋષિ ક્યારે આશ્રમમાં હાજર હોતા નથી એની સ્પષ્ટ ગણતરી કરી. એકલા એકલ શૃંગીને જોયા અને વૈશ્યાએ આશ્રમમાં પ્રવેશ કર્યો. આજ પ્રથમવાર વિભાંડકના આશ્રમમાં મહિલાનો પ્રવેશ થયો છે. એકલ શૃંગી તો ઋષિ જાણે છે, મોટી મોટી જટાઓ છે, આવા ઋષિ તો કોઈ દિવસ જોયા નથી. અતિ તપસ્વી છે, તેજસ્વી છે, આવી કાંતિ કોઈ દિવસ જોઈ નથી. આ તો તપનું તેજ છે, કારણ કે એને ખબર નથી કોણ છે. આગતા સ્વાગતા કરી અને એમ ઋષિ સમજીને એને બથ ભરીને એમને ભેટી પડ્યા છે. એકલ શૃંગી વૈશ્યએ પોતાનો પૂરો પ્રભાવ જમાયો, પોતાને હાથે એમને ભોજન કરાવ્યું છે અને વૈશ્યાના સંસ્કાર લાગ્યા છે. હવે જુઓ કે વૈશ્યાનો સંગ થયો તો અત્યારે બ્રહ્મભાવમાં વર્તતા એકલ શૃંગી બિલકુલ સંસારના ભાવમાં ધીમે ધીમે તણાયા, રોમપાદ રાજાની નગરીમાં ગયા. પવિત્ર તપસ્યા હતી તો જરૂર વર્ષા થઈ, નગરીમાં આનંદ ઉલ્લાસ થયો. પણ એકલ શૃંગી બિલકુલ સંસારના ભાવે રંગાઈ ગયા. કાંતા નામની કન્યા સાથે વિવાહ થયો અને પુત્ર પ્રજોત્પત્તિ પણ થઈ, જેને સ્ત્રી પુરુષનું ભાન નહોતું. બ્રહ્મભાવમાં હતા, કેવા સંસારી થયા. તો જે ચાદરને ભગવો રંગ લાગી ગયો હતો, બ્રહ્મનો રંગ લાગી ગયો હતો, એ જ ચાદરને પાછો જોવો કાળો કલુચ સંસારનો રંગ લાગ્યો. આવું આપણું જીવન છે. એટલે ભાઈઓ, આપણે બધાએ, મારે તમારે પળ પળ જો સમજીને ડગલા માંડવાના હોય તો આ સંગમાં છે. સંગ દોષ થતા ગમે તેવી ભક્તિ હોય, ગમે તેવા સંસ્કાર હોય, એના ઉપર કાળા પાણી ચડી જાય છે. આ બને છે. પોપટના બે બચ્ચા એક વ્યક્તિની પાસે આવ્યા, એને બહુ પ્યારા હતા, પરંતુ આર્થિક સમસ્યા એવી થઈ કે એને વેચવા પડે એવું થયું. વેચવા માટે બજારમાં ગયો તો એક પોપટનું બચ્ચું એક કસાયે લઈ લીધું, બીજું બચ્ચું હતું એ એક ભૂદેવ પંડિત બ્રાહ્મણે ખરીદ કર્યું. દિવસો પર દિવસો ગયા, પણ આ ગૃહસ્થને એ પોપટના બચ્ચા ઉપર બહુ પ્રેમ હતો. એકાદ મહિના પછી પોતાને એમ થયું કે મહારાજે આપેલા બચ્ચાઓ છે, હું એને એક વાર નજર ભરીને નિરખું તો ખરો. પ્રથમે કસાઈને ઘેર ગયો છે, પોતાના પ્યારા મનગમતા એ પોપટના બચ્ચાને જોવા માટે. પણ જેવો કસાઈના આંગણામાં પ્રવેશ કર્યો તો શું થયું, એ પોપટનું બચ્ચું એકદમ ગાળો દેવા માંડ્યું. કેવી ગાળો, આહાહા, જોખ્યા વગરથી, જે આપણે સાંભળી પણ ન હોય. પેલો બ્રાહ્મણ કે હાય હાય હાય, આ શું, સ્વાગત તો દૂર રહ્યું પણ કાનમાં કીડા પડે એવી ગાળો, આ મારો પોપટ બોલે. બહાર નીકળી ગયું. પંડિતને ત્યાં વેચેલું, બ્રાહ્મણને ત્યાં ગયેલું, એ પોપટનું બચ્ચું જોવા ગયો. જેવો આંગણામાં પગ મૂક્યો ત્યાં તો વેદની રૂચાઓ સ્ફુરી. પોપટનું બચ્ચું બોલે છે, સુસ્વાગતમ, તમે કયો છે ને, વેલકમ. સ્વાગતના મંત્રો બોલ્યા, વેદ મંત્રો બોલાય. પેલો ખુશ થઈ ગયો, આહા. પણ આ તફાવત સાથી પડ્યો, સતતના સંગથી. કસાઈના ઘેર સતત ગાળો જ બોલાય છે, અપશબ્દો જ બોલાય છે. તો પોપટ એવું પ્રાણી છે કે જે બોલાય છે એને અનુસરે છે, એને ગ્રહણ કરે છે. જે શીખાવો તો એ શીખે છે, જે સાંભળે છે એને શીખી જાય છે. અને બ્રાહ્મણને ત્યાં જે પોપટનું બચ્ચું હતું, એમણે તો સતત વેદ ધ્વનિ, સ્વાગત મંત્રો, આગતા સ્વાગતા એવા નિર્મળ સંગના શબ્દો છે એને ગ્રહણ થયા છે. એટલે પોપટનું બચ્ચું સંસ્કારી થયું, પેલું કુસંસ્કારી થયું. આવું જ બાળકનું જીવન છે. તમારા બાળકો છે ને બિલકુલ પોપટના જેવા નિર્દોષ ભદ્ર એ બચ્ચા છે. આજે અભ્યાસને બહાને, દ્રવ્યના લોભને બહાને, તમે એવી એવી સ્કૂલોમાં મીડિયમ ઇંગ્લિશને બહાને તમારા પોપટ જેવા મૃદુ બાળકો એને ક્યાં ભણવા મોકલો છો? તમે તો અભ્યાસને નજરમાં કદાચ રાખો છો, પૈસાને નજરમાં રાખો છો. મીડિયમ ઇંગ્લિશને લીધે તમે ઈસાઈ મિશનરી સ્કૂલોમાં તમારા કોમળ બચ્ચાઓને મૂકો છો. એવી કેજી સ્કૂલોમાં મૂકો છો તો એ બાળકનું જીવતર બગડશે નહીં? એ ભારતીય સંસ્કૃતિના રહે છે કોઈ? એને રામ કોણ છે, સીતા કોણ છે એ ખબર છે? હા, એને ખબર છે એની પશ્ચિમી જગતના, એ મધર ટેરેસાને ઓળખે, એ ઈસુ ખ્રિસ્તને ઓળખે, પશ્ચિમી દુનિયાને ઓળખે, પણ આપણી ભારતીય સંસ્કૃતિનું શું? એ જાન્યુઆરી ફેબ્રુઆરીને ઓળખે, કારતક માગસરને શું ઓળખે, જન્માષ્ટમીને એ શું ઓળખે, એ તો હોલીડેને ઓળખે, એને શું ખબર પડવાની? પણ કે કાલી ઘેલી ભાષામાં એ ઇંગ્લિશના શબ્દો બોલે છે ત્યારે તમને હૈયું ફૂલે છે, પરંતુ એ ભારતીય સંસ્કૃતિની હત્યા કરવા બરાબર એક માણસને તમે ગુમાવ્યો. ભલે એને વ્યવહારગત રીતે ઇંગ્લિશની બહુ જરૂર છે, પણ ઘેર ટ્યુશન રાખીને બાળકને તૈયાર કરાવી શકાય છે, ઇંગ્લિશ ટ્યુશન રખાવી શકાય છે. ઘણા એવા સુસંસ્કૃત પુરુષો છે કે જે પોતે જ બાળકોને ઇંગ્લિશ શીખવાડે છે, પણ પોતાના બાળકોને આવી મિશનરી સ્કૂલોમાં મોકલી અને એના સંસ્કારોની હત્યા નથી કરાવતો. પણ આને કોઈ કાન ઉપર ધરતું નથી, એનું પરિણામ બહુ ખરાબ આવનારું છે. હમણાં અખબારમાં તમે વાંચ્યું હોય તો ઉત્તર પ્રદેશમાં એક પછાત એરિયામાં ઈશાઈ મિશનરી સ્કૂલમાં 5-10 બાળકો રિસેસના સમયમાં હિન્દીમાં બોલ્યા, વાતચીત કરી. હિન્દી તો એમની એ ભાષા છે, એ પ્રાદેશિક ભાષા છે, પણ એ સ્કૂલના શિક્ષકે એ બાળકોને ભેળા કરી મારી મારીને તોડી નાખ્યા. અહીંયા તમારે તમારાથી હિન્દી બોલાય જ કેમ? ડોન્ટ સ્પીક વિધાઉટ ઇંગ્લિશ, ઇંગ્લિશ સિવાય બોલવાનું નથી. લો, આજે આપણે આપણી દેશની ભાષા પણ ન બોલી શકીએ એટલી હદે પરતંત્ર થવાને માર્ગે છીએ. અને વિશેષ તો ભાષાને તો વળગે ભૂત, પણ આપણા સંસ્કારનું શું? એ સ્કૂલો અને એ કોલેજોમાં ભણતો બાળક ખાનદાન નબીરા કુટુંબના, સુસંસ્કૃત કુટુંબના બાળકો માંસ મદિરા, કારણ કે એ પ્રવાહ છે એનો, માંસ શરાબ એને રવાડે ચડી જાય છે, ત્યારે આપણા જે આ વેજીટેબલ ફૂડ છે એને ગાર્બેજ ફૂડ કહેતા જરાય અચકાતો નથી. આમાં શું ખાવું હતું? ભાજીપાલા ખાવા જેવી તો ચિકન છે, એની રૂચિ ફરી જાય છે. તો પછી એ બાળકોને જતન કરીને તમે શું પુણ્યનું કાર્ય કર્યું? એટલે એવી સ્કૂલોમાં પોપટ જેવા નિર્દોષ બચ્ચાને મોકલવા એ હત્યા બરાબર છે. હા, એને સંસ્કારો તમે માનો છો કે અમે ઘરમાં સારા સંસ્કારો આપીએ છીએ એટલે સ્કૂલમાં લઈ આવે તો વાંધો નથી, અમે પછી એના ઉપર સારું એવું જતન કરીએ છીએ. અરે ભાઈ, એ તમારા જતન કેટલા ઉગવાના છે? વિશેષ પ્રભાવ તો પેલાનો રહેવાનો છે. કહેવાય છે કે દ્વારિકાની અંદર એક એવો પોપટ હતો કે ગીતાના 18 અધ્યાય મુખાગ્ર બોલતો, કંઠસ્થ બોલતો, પોપટ. ઘણા માણસોને નથી હોતા ગીતાના 18 અધ્યાયના શ્લોકો કંઠે, પોપટ જીહ્વાગ્ર બોલતો. વડોદરાના સયાજીરાવ મહારાજને આની ખબર પડી તો એમને એમ વિચાર થયો કે આપણે પોપટ ખરીદી લઈએ અને અહીંયા કચેરીમાં જ એના મુખેથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળીએ. રાજાઓને તો આવો શોખ ખરો, માણસો મોકલવામાં આવ્યા, પોપટને લાવવામાં આવ્યા, પગે ચાલીને જવાનું છે, ઘણા દિવસો લાગે છે. પોપટ વડોદરા આવી પહોંચ્યું, દબદબાપૂર્ણ કચેરી ભરાઈ. હમણાં પોપટ શ્રીમદ ભગવદ્ ગીતા બોલશે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયત્સવ મામ કહા પાંડવાશ્ચૈવ કિમ કુર્વતી સંજય. સાથે આવનાર માણસે એમ કહ્યું કે બોલો, શ્રીમદ ભગવદ્ ગીતા બોલો અને પોપટે જે શરૂ કર્યું, ભાઈ ભગવદ્ ગીતા તો પડી રહી પણ એવી ગીતામાં શેરીની ગીતા શરૂ કરી, કસાઈની ગીતા શરૂ કરી, એટલી ભયંકર ગાળો બોલે. વડોદરાના મહારાજ સયાજીરાવ લજ્જિત થઈ ગયા કે આ મારું અપમાન, જે પોપટને માટે મેં આટલી મુશ્કેલી સહન કરી, દ્રવ્ય આપ્યું, આટલી એની માટે મેં જાહેરાતો કરીને લોક સમુદાયને ભેળો કર્યો ને એની હાજરીમાં મારું અપમાન. લાવનાર બધા લજ્જિત થઈ ગયા. મહારાજ, ખરેખર પોપટ તો 18 અધ્યાય બોલે જ છે, પણ અહીંયા કેમ નથી બોલતો એ ખબર નથી. એક ડાયો વિદ્વાન પંડિત હતો, એમણે કીધું, મહારાજ પોપટ જરૂર ગીતા બોલશે પણ થોડું તમારે ખમવું પડશે. એમણે શું કર્યું કે પોતાને ઘેર લઈ જઈ અને વેદ મંત્રો અને ગીતાના ફરીથી પાઠ મંત્રોમાં એ પોપટને અઠવાડિયું રાખ્યું. પરિસ્થિતિ એ સર્જાયેલી કે રસ્તામાં આવતા જે સમય લાગ્યો એમાં જે લઈને આવનારા માણસો હતા એમણે જે સારે રસ્તે જે પ્રયોગો કર્યા એ પોપટે યાદ રાખ્યા. ગીતા ભૂલાઈ ગઈ અને આ ગાલી ગલોચની ગીતા એને કંઠે થઈ ગઈ. હવે તમારે આવી રીતે સંસ્કારો આપવા છે. એ સંસ્કારો કોના ઉગવાના છે? તમારી ગીતા દબાઈ જવાની છે અને એવી સ્કૂલોના એવા સંસ્કારના કેન્દ્રો ગણો છો તેના એના સંસ્કારો એને મોઢે આવવાના છે. ફરીથી ગીતાના વાતાવરણમાં એ પોપટનું બચ્ચું રહ્યું અને પછી સુંદર મજાના શ્રીમદ ભગવદ્ ગીતાના એ શ્લોક બોલતો થયો. એટલે જ્યારથી જાગ્યા ત્યારથી સવાર નાના બાળકો હોઈએ કે આપણે હોઈએ, આપણું જીવનને જો સંસ્કારી કરવું હોય અને સુખી કરવું હોય તો હંમેશા કુસંગ છે એને ફેંકી દેવાની જરૂર છે. અને એક જ વસ્તુ જીવનને સંસ્કારી કરવું હોય તો એક જ સાદી સીધી વાત કે સુસંસ્કારી જે સજ્જન અને સંત પુરુષો છે એની વચ્ચે એના સહવાસમાં આપણી જાતને ગોઠવી દેવી. આપોઆપ 80% કાર્ય જીવનનું એમ જ પૂરું થઈ જાય. સંગમાં સોબતમાં બીજા આચારો તો પછી, પણ એવા સાધુ પુરુષોના સજ્જન પુરુષોના સંગમાં જો આપણી જાત ગોઠવાઈ જાય તો આપોઆપ ધર્મના સંસ્કારો, આપોઆપ સુંદર જીવનના નિર્મળ સંસ્કારો પ્રગટ થઈ જાય. આ સહવાસની અસર છે. અને કરો અખતરો, સારાની વચ્ચે જો જાતને ગોઠવો તો સારું ઉગી જાય. તમારા ઘેર સાધુ પુરુષોની અવર જવર રહે, પૂજા પાઠ ધ્યાન આદિ કથા પ્રવચન થતા રહે તો બાળકોમાં એવા સંસ્કાર આવે. અને અખતરા પૂરતું કરી જુઓ કે ગુંડાઓને રાજકારણીઓને એવાને બધા લફંગાઓને લાવો, આપો ભોજન પાર્ટીઓ, પછી જુઓ તમારા છોકરાના સંસ્કાર. સાધુ સંતો સજ્જનો આવતા રહેશે તો બાળકોમાં એવા સંસ્કાર આવશે, અને ગુંડાઓ એવા બદમાશ લોકો આવશે કોઈ પણ હિસાબે, ધંધાને નિમિત્તે કે કોઈ પણ રીતે, તો બાળકોના સંસ્કાર બગડશે. ગામડામાં એક પટેલને ત્યાં ઘોડી વીંઆઈ તો એને વછેરી આવી. એ જ દિવસે એની એક ગાય વીંઆઈ અને એને વાછડી આવી. અને વાછડી અને વછેરી એ બે એક દિવસના જન્મેલા, થોડા થોડા મોટા થયા એટલા બધા હેતપ્રીતમાં બંધાઈ ગયા કે વાછડીને વછેરી વગર ગમે નહીં, વછેરીને વાછડી વગર ગમે નહીં. આખો દિવસ બે હળે મળે, બંને બેનપણીઓની જેમ બસ મસ્તી મોજમાં, એવી પ્રેમ ભાવના જામી ગઈ વછેરી અને વાછડીને. હવે ઘોડું એવું પ્રાણી છે કે જન્મે અને ત્યાંથી મરી જાય ત્યાં સુધી કોઈ દિવસ બેસતું નથી, પણ આ વછેરીને સંગ થયો વાછડીનો, એટલો બધો હેતપ્રીતને સંગ થયો, વાછડી બેહે એની આરે વછેરી બેહી જાય. આ સંગનો પ્રભાવ છે. જાતવાન ઘોડું પોતાની જાત ભૂલી ગયું અને પોતે પગ વાળવા માંડ્યું. સંગનો આટલો મોટો પ્રભાવ છે એની હકીકત છે. અને મનુષ્યનો તો જે સ્વભાવ છે ને એ ઠોસ નથી, પ્રવાહી છે, બિલકુલ લિક્વિડ ફોર્મમાં જ, જિંદગીભર લિક્વિડ ફોર્મમાં જ. કૂતરું એક રીતે ઘડાઈ ગયું એટલે ઘડાઈ ગયું, પછી એમને તમે બીજું બહુ નાખો તો પછી એમાં ફેરફાર નથી થતો. અને બીજી દ્રષ્ટિએ જુઓ તો અહીંયા ભારતમાં કૂતરું જન્મે અને અમેરિકામાં જન્મે તો એનો આહાર વિચરણ આ તે બધું એક સરખું જ હોય. માણસનું એવું નથી, જિંદગીભર એવું નથી. એ તો તુરંત બદલતો છે. જેમ પાણીને જેવા પાત્રમાં ભરો એવો આકાર ધારણ કરી લે. તમારે બરફ હોય એને બનાવવો હોય તો જે પાત્રમાં ભરો એ પ્રમાણે બરફ થઈ જાય. છેક જિંદગી મોત સુધી માણસ લિક્વિડ ફોર્મમાં છે, પ્રવાહી છે, હાલક ડોલક છે. એટલે અવકાશમાં વાદળું વરસે ને, બહુ સરસ છે કવિ કે વારી વારી દયે કથી વરસ્યું, વારી એટલે પાણી ને વારી દ એટલે વાદળું. વારી વારી દયે કથી વરસ્યું જે છીપમાં જઈ પડ્યું તેનું મોતી થયું થઈ સરકરા જે શેલડીમાં ચડ્યું. અવકાશમાંથી વાદળામાંથી પાણી વરસ્યું તો સાગરના પટ ઉપર વિચરતી માછલીએ મોઢું ફાડીને એ પાણીને લઈ લીધું તો એ જે વાદળામાંથી વરસાદનું ટીપું પડ્યું એનું શું થયું? તો કે એનું મોતી થયું, લાખ લાખની કિંમતનું મોતી થયું. તેનું મોતી થયું થઈ સરકરા સાકર બની. કેનું? તો કે જે શેલડીમાં જઈને પડ્યું. એ જ વાદળાનું પાણી માછલીના મોઢામાં છીપમાં પડ્યું કાલુ નામની માછલીમાં તો મોતી થયું. એ જ પાણી શેરડીના ખેતરમાં પડ્યું તો એમાં સરસ મજાનું શેરડીમાં ચડ્યું, તેની સાકર બની ગઈ. પેઠું વાંસ વિશે થયું કપૂરતે, સર્પાસ્ય ઝેરી થયું. વાંસના જંગલમાં પડ્યું, વાંસડાના જંગલમાં, તો એ જે હતું જળ પડ્યું તો એનું સરસ મજાનું વાંસમાં કપૂર થઈ ગયું. પણ સાપના મોઢામાં પડ્યું તો ભયંકર ઝેર થઈ. જેવો સંગ જણાય તેવું જગમાં એ નીર જ્યાં જ્યાં ગયું. એ પાણી કપૂર પણ બની શકે, મોતી પણ બની શકે, સાકર પણ બની શકે અને ઝેર પણ બની શકે. આપણું જીવન એવું છે કે કોના સંગમાં આપણે પડીએ છીએ, જેના સંગમાં પડીશું એવા બની જાય, મોતી જેવા પણ બનીએ અને ઝેર જેવા પણ બની જાય. એટલે શ્રીજી મહારાજે બહુ સરસ અહીંયા વાત કરી કે આ જીવ જેવી સોબત કરે છે તેવું એનું અંતઃકરણ થાય છે. અને દ્રષ્ટાંત કેટલું સુંદર કે તે જ્યારે એ જીવ વિષય જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પર સુંદર સાત માળની હવેલી હોય, તે હવેલીને વિશે કાચના તકતા સુંદર જીડ્યા હોય અને સુંદર બિછાના કર્યા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયી જન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય, કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય અને વૈશ્યાઓ થઈ થઈ કાર કરતી હોય, નાચતી હોય, નાના પ્રકારના એટલે કે વિવિધ વાજિંત્રો વાગતા હોય, એ સભામાં જે જન જઈને બેસે તે સમયે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે, એટલે કે વિષયોથી ભરાઈ જાય છે. આ દ્રશ્ય જોતા, અશ્લીલ પિક્ચર જોતો હોય કોઈ પુરુષ અને એને કંઈ ભગવદ્ ગીતાના શ્લોક યાદ આવે, એને ભગવાનની માનસી પૂજા યાદ આવે, એને આત્માન પરમાત્માની કોઈ વાત યાદ આવે, ભોગ અને વિલાસની જ વાત યાદ આવે, જે એમણે અત્યારે દ્રશ્યો નિહાળ્યા છે એવું જ અંતઃકરણ થઈ જાય અને જેવા વિચારો પછી એવું જ આચરણ છે. વિચાર છે એ આચરણનું સંચાલક બળ છે. સારા વિચારો હોય તો ગભરાવું જ નહીં, આચરણ ખરાબ નહીં થાય. પણ વિચાર બગડ્યો તો સમજવું કે હવે આને ઓપરેશન કરવાની જરૂર છે, જરૂર આચરણ બગડી જશે. તો વિચાર બગડે છે ક્યાંથી? સોબતથી બગડે છે. તો મહારાજે કહ્યું કે આવો વિલાસી જે ભૂમિ હોય, વૈશ્યાઓ, શરાબ, સુંદરી, એમાં એનું અંતઃકરણ વિલાસી થઈ જાય, પાપમય વૃત્તિઓ અને સંસારના વિષયોના રાગથી ભરાઈ જાય. પરંતુ તૃણની ઝૂંપડી હોય, ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની સહવર્તમાન ભગવત વાર્તા થતી હોય, તે સભામાં જઈને જે જન બેસે તે સમયે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે. મતલબ કે ભક્તિભાવથી એનું અંતઃકરણ ભરાઈ જાય છે. અત્યારે આપણે અહીંયા બધા બેઠા છીએ તો સેજે એમ થાય કે પ્રભુ ભજી અને અંતે ભગવાનને પ્રાપ્ત કરવા એ જ ધ્યેય ખરું છે. વિષયોમાં જીવ જોડવા જેવો નથી, સાચું બોલો, એવી અસર થાય થાય ને થાય જ. અત્યારે શ્રવણ દરમિયાન કોઈને એમ ન થાય કે ભોગમાં પડવું છે, આ સંગનો પ્રભાવ છે. કાયમી આવા વિચારો રાખવા હોય તો એવા સાધુ પુરુષો, એવા સજ્જન પુરુષોના સહવાસમાં ગોઠવાઈ જાય તો આપોઆપ વિચારો પવિત્ર બને. વિચારો પવિત્ર બનતા જીવન પવિત્ર બને. અમને એક ગૃહસ્થ મળ્યા, ખૂબ રડ્યા. એમણે એમ કહ્યું કે સ્વામી, મારા દીકરાનું નામ દીપક છે. એ જ્યારથી સમજણો થતો જતો ત્યારે એમના જે સદગુણો છે, અમારા પ્રત્યેના એના જે ભાવ છે, ભણતો ભણતો તો છેક કોલેજ પહોંચ્યો, પણ અમે એ દીપકને ખરેખર કુળ દીપક કહીને એને મનાવતા, એને હુલાવતા, એને પંપાળતા. પણ અરે રે, આજ શું થયું? આજ કોલેજના છેલ્લા વર્ષોમાં એને સંગ દોષ ફર્યો. આજે કુળ દીપક કુળ કલંક થઈ ગયો છે. આજ અમારામાં એને કોઈ સ્નેહ નથી. આજે એ પરસ્ત્રીઓની પાછળ પડ્યો છે. આજે માંસાહાર કરે છે. અમારી પેઢીઓમાં કોઈ માંસને સ્પર્શ કર્યો નથી. શરાબ પીએ છે, જુગાર ખેલે છે, સિગરેટ પીએ છે. એ શું નથી કરતો એની મારે તમને શું ગણાવવું? આવું કેમ થયું? આવું એક દીપકનું નહીં, આવા તો ઘણાના કુળ દીપકો કુળ કલંક બની જાય છે. ખરું કે ખોટું? આ સંગના પ્રભાવ છે. એટલે આજે બહાર જનારા યુવાનો એને ખૂબ જાળવા જેવું છે. કારણ કે જેને ભાઈબંધો ગણો છો, એ ભાઈબંધો એ ભૂતની ટોળી છે. ભાઈબંધો છે એ ભૂતની ટોળી છે. ભૂત વળગ્યા પછી જીવનને ચૂથી નાખે છે. કોણ પાછા વાળે? એટલે ભાઈઓ, ભૂતની ટોળી એ આપણા જ મિત્રો છે. એવા મિત્રોના સહવાસમાં મહેરબાની કરીને જીવવું જોઈએ કે આપણું જીવન ધમરોળાઈ ન જાય, કે જ્યાંથી પાછું ન વળી શકાય. આ શબ્દો સાદા લાગે છે પણ અતિશય ગંભીરપણે ધારવા જેવા છે. આપણે કાઠિયાવાડી કહેવત કહેવાય છે કે શિયાળના ચૂસેલામાં રસ ન હોય, પતી ગયું. શેરડીનો વાડ હોય ને, પછી એને શિયાળિયાઓ ચૂસે, મીઠી લાગે ને. પણ જે શેરડીના સાંઠાને શિયાળિયા બચકું ભર્યું, ખલાસ, પછી એમાં આશા નહીં રાખવાની કે એમાં રસનું એક ટીપું નીકળે. એક જ બચકું મારી લીધું, એ શેરડીના સાંઠામાંથી રસ ખલાસ થઈ ગયા, પછી એમાં ન મળે. એમ આજે કોલેજના વાતાવરણના, ભાઈ બંધોના વાતાવરણમાં, વિલાસી યુવાનોના વાતાવરણમાં, કાલ રાત્રે 1:15 વાગે મારી ઊંઘ ઉઠી. હું ખુલ્લી અવકાશમાં થોડું ફરતો હતો, એ જ વખતે ડ્રાઇવિંગનો શો છૂટ્યો અને રોડ ઉપર મારુતિ કારમાં જે છોકરાઓ અને છોકરીઓ જતા હતા, ફૂલ સાઉન્ડમાં મૂકેલા સ્ટીરિયો ગાડીમાં ધમધમ એને વાગે, અને એવી ભયંકર કિકિયારીઓ જેને ખબર જ નથી કે અમે શું કરીએ છીએ, ક્યાં દેશમાં છીએ, અમારા માતા પિતા કોણ છે, શું કમાય છે લોકો. અમૃત અને ચિંતામણી જેવું મનુષ્ય જીવન એ બરબાદ કરે છે. એટલે શિયાળના ચૂસેલામાં પછી રસ નથી. ભલે તમારા છોકરાઓ ખૂબ ભણે, ભણે અને સારા પોસ્ટ ઉપર જાય, એ તો કોને ન ગમે. તમે મોટી પોસ્ટ ને શોભાવો, કોણ ના પાડે છે. પણ માતા પિતાના વચનો એને ધારવા જોઈએ, નહીતર જો સંગ દોષ ફર્યો તો ખલાસ. પણ એક બીજી વાત પણ એવી છે કે આજના માતા પિતાઓ બાળકને પોતાની પાસે, બાળકને બેસાડીને મિત્રભાવથી ક્યારેય એની સાથે ચર્ચા કરતા નથી. એને જોઈએ બધું આપી દે છે, પણ પોતાનું બાળક એક મિત્ર બની માતા પિતાને મળ્યા વગર ન રહી શકે એવી દોસ્તી તમે કેળવી છે ખરી, તો જરૂર એ સંગ દોષમાં ખેંચાઈ જાય છે. બાળકને વસ્તુઓ આપી દેવાથી એનું ઘડતર નથી થતું, એને તો તમારે મિત્રનો પ્રેમ આપવો પડે છે. પણ એ ગ્રહસ્થોને બહુ ઓછી ખબર હોય છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું છે કે સારાનો સંગ મળે તો જરૂર કરવો, પણ ઉતરતાનો સંગ તો કરવો જ નહીં. બહેતર છે એકલા રખડીને મરી જવું, પણ ઉતરતાનો સંગ ન કરવો. એક દ્રષ્ટાંત બહુ સરસ સ્વામીએ આપ્યું છે. એક બ્રાહ્મણ હતો, કર્મકાંડી હતો, પણ એને પૈસો કમાવવો હતો. તેમણે કાપડની દુકાન નાખી અને એમાં એને સહવાસ હરિજનનો લીધો. હરિજન જ્ઞાતિ આપણે કંઈ નથી કહેતા કોઈ ખરાબ છે, પણ એક દ્રષ્ટાંત સમજવા માટે, આ એક આપણે સિદ્ધાંત સમજવા માટે આપણે એક દ્રષ્ટાંત લઈએ છીએ. હરિજન કોમમાં પણ મહાન ભક્તો થયા છે, આપણા સંપ્રદાયમાં પણ ઘણા થયા છે, છાણી ગામમાં આજે પણ છે. પણ હરિજનનો સહવાસ લીધો, એની સાથ લીધી. પેલો જે બ્રાહ્મણ છે એની દુકાને પેલો હરિજન કાપડના તાકા એટલે કે વેજા એ આપી જાય. હવે લેતા દેતામાં, પૈસા લેતા દેતા, કાપડ લેતા દેતા, આવી રીતેનો વેપાર ચાલે છે. એમાં બ્રાહ્મણને પેલા હરિજનને અડી જવાય. હવે એ જમાનો છે, બ્રાહ્મણ પવિત્ર છે, કર્મકાંડી છે, હરિજનનો થોડો ધંધો એવો છે, અને અપવિત્રતાને લીધે બ્રાહ્મણને એમ લાગે કે હું અમને અડી ગયો છું. એટલે બિચારો તુરત સ્નાન કરી લે, સંસ્કાર છે ને, સ્નાન તુરત કરી લે. પણ હવે રોજનું થયું, હવે દિવસમાં એકવાર અડીએ તો એકવાર સ્નાન કરીએ પોસાય, પણ હવે વારે વારે અડે તો કેટલી વાર સ્નાન કરવું. એટલે પછી એવું રાખ્યું, ઘેર જયારે જાય જમવા ત્યારે એમ કે છે કે ઓ સાંભળ્યું, જરા પાણીની છાંટ નાખી દો. છાંટ, જે માણસ સ્નાન કરતો હતો એ છાંટ ઉપર આવી ગયો. ઉતરતાનો સંગ ક્યાં લઈ જાય? છાંટ ઉપર આવી ગયો. હવે ઘણી વાર તો વેપાર છે, ભાઈ ઘણી ઉતાવળો હોય, તમારે માથે માથું ન હોય, ઉતાવળ છે. એક જણાને પ્રવચન આપવાનો વ્યવસાય હતો, એકદમ સમય થઈ ગયો, ઘરેથી ભાગ્યો, પ્રવચન ઉપર હોલ ઉપર પહોંચી ગયો, ઓન ધ ટાઈમ પહોંચ્યો, તાત્કાલિક માઇક્રોફોન ઉપર આવી ગયો, પ્રવચન શરૂ કર્યું. ગરમીની સીઝન, પંખા ચાલે નહીં, પરસેવો વળે એટલે પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને પરસેવો લૂછે, પણ જેવો પરસેવો લૂછે અને આખું ઓડિયન્સ ખડખડાટ હશે, આને કઈ ખ્યાલ ના આવે કે આવું કેમ થાય છે. પણ પ્રવચન પૂરું થયું પછી એમને કોઈએ કીધું, મહાશય તમે ઉતાવળમાં આવ્યા છો, તમે જેનાથી મોઢું લૂછો છો, પરસેવો લૂછો છો, એ કોઈ ટુવાલ નથી, હેન્ડકરચીપ નથી, પણ તમારી બૈરાનું પોલકું લઈને આવી ગયા છો, એટલે આ બધા હસે છે. તો ધંધો રોજગાર એવો છે કે માથે માથું હોય નહીં. આ બ્રાહ્મણ હવે છાંટ પણ લેવાનું ક્યારેક ભૂલી જાય, ભાણા ઉપર બેસી જાય, થોડું ઘણું જમી લે ત્યારે યાદ આવે, અરે છાંટ લેવાનું ભૂલી ગયો. હશે હવે છ છાંટ થી શું થવાનું છે, લીધી કે ના લીધી, છાંટ પણ તળી. નાતના લોકોએ આ બધો વ્યવહાર જોયો અને નાત બહાર કર્યો. બ્રાહ્મણ પવિત્ર કર્મકાંડી બ્રાહ્મણ નાતમાંથી કાઢી મૂક્યો. હરિજનોએ પછી કર્યું કે શું કરીએ ભાઈ, એની નજીકમાં હરિજનવાસમાં એક ખૂણે એને જમીન આપીને ઓરડીઓ બનાવી દીધી અને બ્રાહ્મણ ત્યાં રહેવા માંડ્યો અને ત્યારથી એ હરિજનનો ગોર ગણાયો. એક કહેવા માત્ર આપણે કહીએ કે એને ઢેડ ગરોડા કહેવાતા. તો ઉતરતા ઉતરતા એક બ્રાહ્મણ ક્યાં પહોંચી ગયો, આ સ્થૂળ દ્રષ્ટાંત છે. પણ આપણા જીવનમાં આવી જ રીતે એક પછી એક પગથિયા ઉતરી જઈએ છીએ, પવિત્ર જીવનમાંથી અતિશય અપવિત્ર. ઘણાના જીવન બરબાદ થઈ ગયા છે, ઇતિહાસના પાનાઓ એનાથી ભરાયેલા છે. કર્ણને જો દુર્યોધનનો કુસંગ ન થયો હોત તો કેટલો પવિત્ર પુરુષ ભારત વર્ષમાં પંકાયો હોત. પણ બધા જ એના સદગુણો કેવળ ઝાંઝવાના નીર જેવા થઈ. અર્જુનથી એક દોરો પણ ઉતરે નહીં એવો, કારણ કે કુંતી પુત્ર છે, સૂર્ય પુત્ર છે. પણ કુસંગ કોનો છે, સંગ કોનો છે, દુર્યોધનનો છે, શકુનીનો છે. અને રણમેદાનમાં એનું માથું ધડથી જુદું થઈ જાય. આ સંઘના પ્રભાવ છે. અરે જૂનાગઢનો ઇતિહાસ વાંચો રામ માંડલિક, આ હા હા હા. પવિત્ર ગંગા જળથી સ્નાન કરનારો પુરુષ, રોજ એક કાવડ હરિદ્વાર ઋષિકેશથી ગંગાની ગંગોત્રીથી કાવડ ભરાય, રોજ એક ભરાય, અને ક્રમ અનુસાર રોજ એક કાવડ જૂનાગઢમાં રામ માંડલિક પાસે પહોંચે. અને રામ માંડલિક એ ગંગા જળથી જ સ્નાન કરે. જૂનાગઢમાં પવિત્ર સ્થાનો ઓછા હતા, પણ હરદમ સ્નાન કરવા વાળો, એટલે રા માંડલિકનું બીજું નામ રા ગંગા જળ્યો હતું. ગંગાજળથી સ્નાન કરવા વાળો પવિત્ર પુરુષ, દેવ ધર્મમાં આસ્થા, અને એટલો પવિત્ર થયેલો કે જૂનાગઢના પંથકમાં કોઈને કોઢ નીકળ્યો હોય, ભયંકર કોઢ, રા માંડલિક પાસે આવે તો શું રા માંડલિક દવા કરતો? ના, વથમાં ગાલીને રામ માંડલિક આમ ભેટે, માથા ઉપર હાથ મૂકે, સામે માણસનો કોઢ નીકળી જાય. આ રામ માંડલિકનું પવિત્ર પુનિત શરીર હતું, એવો પવિત્ર પુરુષ હતો. દિવસો ગયા ને શું બન્યું, ખરાબ માણસો સ્વાર્થને લીધે મોટાની પડખે ચડી જતા હોય. રામ માંડલિકની પડખે કદખળિયો ચડી ગયો. અને જે આવા હોય એને જીહવાગ્ર મીઠાશ બહુ હોય, ખળ પુરુષને મોઢે મધ બહુ હોય છે, હૈયામાં ઝેર હોય, પણ જીહવાગ્રે અમૃત હોય. એટલે તમે ઘણીવાર ફસાઈ જાઓ મીઠું બોલનારાઓ પ્રત્યે, પણ એ મીઠું ન બોલે તો એનામાં ફસાય કોણ? એટલે જેટલો છેતરામણો વેપારી હોય ને એટલો જીભનો મીઠો હોય, અને જે પ્રામાણિક હશે તો ચોખે ચોખ્ખું કહેશે કે આટલું આ છે, પોસાય તો લ્યો, નહીતર મને પોસાતું નથી. ઉલટાનો સામેથી એમ કહી દે, ભાઈ તમે 25 રૂપિયાની મીટરની વાત કરો છો, પણ 25 રૂપિયા મારા ઘરમાં પડે તો ગ્રાહક એમ કે તો હું 25 રૂપિયા ઘેરેથી લઈ જાઉં. લે, એ ચોખ્ખું કહેશે, એ એટલો મીઠો નહીં હોય, પણ કુટિલ હશે, અતિશય મીઠો હોય. એવો કદખળિયો રામ માંડલિકની બાજુમાં ચડી ગયો, ધીમે 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 રા ગંગા જળ્યો, બીજાના કોડ મટાડી દેનારો. મહિલાઓ એને હાથ જોડીને માનતા માને તો, મન માની તો કોડામણો વર મળે એવો રા ગંગા જળ્યો. પણ ફરી ગયો સંઘ, હાય હાય હાય. ધીમે 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 કરતા વિચારો બદલ્યા. એક દિવસ કદખળિયાએ કીધું, મહારાજ હા, તમે કોઈ દિવસ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપમાં વિચરતી અપ્સરા જોઈ છે? ના ભાઈ, આ તો પુસ્તકોમાં વાંચ્યું છે ને સાંભળ્યું છે કે અપ્સરાઓ જેવું કોઈ હોય છે, પણ જૂનાગઢની બજારમાં, જૂનાગઢના પંથકમાં મનુષ્ય રૂપે વિચરતી અપ્સરાને તો મેં નથી જોઈ. વાંચ્યું છે મીઠા મીઠા કેટલા એના વચનો છે, રંભા ઉર્વશી આવી બધી અપ્સરાઓ છે એવું વાંચ્યું છે, પણ મહારાજ તમારે જોઈ છે? જેવો કદખળિયો ઉપડ્યો છે, સતી નાગબાઈ જે ચારણ છે એના નેહડામાં એક અપ્સરા વસે છે, ચારણ કન્યા છે, પણ રૂપ તો મહારાજ ઉર્વશીને રંભાને પણ મહાત કરી દે એવું છે. હેમની આખી કાયા હોય, મૃગલાની આંખો પણ શરમાઈને લજ્જાઈ જાય એવું એનું રૂપ છે મહારાજ. રા માંડલિક રા ગંગા જળિયો, ઓહો હો હશે. અરે મહારાજ ચાલો, હા ચાલો, ભિકારે પકડી લીધો. જેને મહિલાઓ પોતાનો બાપ માનતી અને રાજા તો બાપ જ ગણાય એવો રા ગંગા જળિયો આજ ફર્યો, એ રા માંડલિક ફર્યો સાગરીતોની સાથે સતી નાગબાઈના નેહડે આવ્યો. જે વનમાં નિવાસ કરનારા છે, જેને રાજપંચાત સાથે લેવા દેવા નથી, પણ કામ છે એ ભયંકર છે. ગૌતમ ઋષિએ ઇન્દ્રનું શું બગાડ્યું હતું? એ ક્યાં એની પાસે કઈ ભિક્ષા માગવા જતો હતો, પણ ઇન્દ્ર એની ઝૂંપડીમાં ઘૂસ્યો. અને ઇન્દ્રને ઘેર ક્યાં સચી રાણી નહોતી, એક ઋષિ પત્ની ઉપર હાથ ઉપાડે, એના રૂપ ઉપર ક્રૂર દ્રષ્ટિ કરે અને બિચારી અહલ્યાનું જીવન ધમરોળી નાખે. દેવતાઓ પણ કોઈ સારી માઈના દીકરા નથી. રામ માંડલિક આવ્યો છે, ખબર મળ્યા. આહા હા હા, સતી નાગબાઈને આનંદ થયો કે મારે નેહડે જુનાણાનો ધણી, એની પાસે જે કાંઈ પર્યંક પલંક જેવું હતું એ નાખી દીધું, સરસ મજાની રજાઈ ધડકી પાથરી દીધી. સતી નાગબાઈ સામે પણ ચારણ, માતાજી જેના પિંડમાં અંશ અવતરતો એવી જોગ માયા જેને કે છે ચારણો, એવી સતી નાગબાઈ રાને આવતો જોયો, ખુશ થઈ. એનું ઘણું સાંભળ્યું તું નહીં, વાહ, આ બાજુ ક્યાંક નીકળ્યા હશે, ભૂલા પડ્યા હશે, ભૂખ્યા તરસા થયા છે, અમારા નેહડાને પવિત્ર રાજા તો ઈશ્વરનો અંશ છે, અન્નદાતા ગણાય છે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ ગણાય છે, ખમ્મા ખમ્મા નેકી પુકારાય છે. પલંગ ઉપર બેસવા માટે સતી નાગબાઈ એને આમંત્રણ આપ્યું. રા માંડલિક બેઠો છે, સાગરી તો આજુબાજુ છે. હવે એક પ્રથા એવી હોય છે, ક્યારેક એવા પ્રસંગો હોય, હવે હોય કે કેમ ખબર નહીં, પણ ક્યારે એવા મંગળ પ્રસંગો હોય, ત્યારે એવા પ્રસંગે કોઈને વધાવવાના હોય, ત્યારે ઘરમાં જે નાની દીકરી હોય કે નાનું વહુ પાત્ર હોય એ વધાવે, વડીલો એને આગળ કરે. એટલે નાગબાઈએ એમ કીધું કે બેટા દીકરી, જુનાણાનો ધણી રાણ ગંગા જળિયો આપણે આંગણે આવ્યો છે, બેટા કંકાવટી કુમકુમ ચોખા લઈ અને રા માંડલિકને તું વધાવે, જેને નિરખવા જેનો શિકાર કરવા તો રામ માંડલિક આવ્યો હતો. એ પુત્રવધુ નાગબાઈની હાથમાં કંખુન ચોખાવટી કંકાવટી લઈ બહાર આવી, પણ મર્યાદા છે, કેળ સુધીનો ઘૂમટો તાણ્યો છે. આછા ઘૂમટામાંથી રામ માંડલિકને વધાવવા માટે કંકાવટીમાં અંગૂઠો બોળ્યો. રામ માંડલિકના વધાવવા માટે જે હાથ બહાર કાઢ્યો, કપડામાંથી હાથ તો આવે, પેલા તો મર્યાદા હતી, નખનો અંગૂઠો પણ ન દેખાય, પણ જેવો એને વધાવવા માટે હાથ બહાર કાઢ્યો, હેમના દાંડિયા જેવો હાથ જોયો, રૂપની અણસાર આવી, રામ માંડલિક કંઈક વિકૃત થયો અને એને વધામણાને ઇનકાર કરીને પેલી બાજુ મોઢું ફેરવી લીધું. એટલે આ પુત્રવધુને એમ થયું ચારણ કન્યાને કે આ બાજુ ચોઘડિયું નહીં હોય, આ બાજુ મુહૂર્ત નહીં હોય, એટલે રામ માંડલિક એ બાજુ બેસે છે, એટલે એ બિચારી દીકરી એ બાજુ ગઈ, એ બાજુ જઈને જ્યાં કંકુમ ચોખા ચોડવા ગઈ ત્યાં રામ માંડલિક પેલી બાજુ ફરી ગયો, એટલે વળી પાછી દીકરી એ તરફ ગઈ જ્યાં વધાવા ગઈ, રામ માંડલિક આ બાજુ મોઢું કરી ગયો, વળી દીકરી પાછી આ બાજુ આવી તો રામ માંડલિક આ બાજુ થયો. ચારે દિશાઓ પૂરી થઈ પછી તો શું હોય, એટલે દીકરીએ ત્યાંથી, એટલે કે એ પુત્ર વધુએ કીધું, નેહડામાં પાછી કંઈક લેવા માટે નાગબાઈ ગઈ હશે. એટલે દીકરીએ બૂમ પાડી કે માં, તો કે હા, રા ફરતો સા, એની ભાષા છે, રા ફરે છે, ફરતો તો ને, રા ફરતો સા, પણ સતી નાગબાઈ તો જોગમાયા છે. એમણે કીધું કે દીકરી અંદર આવી જા, રા નથી ફરતો, રાનો દી ફરતો સા, રા નથી ફરતો, હવે રાનો દી ફરે છે, તું અંદર આવી જા. દીકરીને અંદર બોલાવી અને ઈ જળબંબોળ થયેલી જુગદંબા જેવી નાગબાઈ બહાર આવી અને રા ગંગા જળિયાને કીધું કે અરે રક્ષક થઈને ભક્ષક બેનો નફટ, અમારા નેહડામાં તને આવી કુદૃષ્ટિ કરતા તને કંઈ ખ્યાલ ના આવ્યો, રા ગંગા જળિયા તું પવિત્ર પુનિત પુરુષને આજ ક્યાં નજર નાખી? હું જોગ માયા છું, અમારી દીકરીઓ ઉપર બુરી નજર, જા હું તને શાપ આપું છું, બીજાના કોઢ મટાડનાર તારે રૂવાડે રૂવાડે કોઢ નીકળે. રા ગંગા જળિયો ભાગ્યો ત્યાંથી, મારી નાખ્યા. ઘરે પહોંચે ન પહોંચે ત્યાં તો રૂવાડે રૂવાડે કોઢ ટપકી ગયો. ખબર પડી ગઈ શું દશા બગડી ગઈ. કદખળીઓ પાસે શું હજી આવા હટે નહીં. રા ગંગા જળિયાએ કીધું રા માંડલી કે લા કે આ તો ભૂંડી કરી સાપ. અરે મહારાજ કે રોગ તો દોગ છે, એ તો ગમે ત્યારે પ્રગટે, કાગડાને બેસું ડાળીને ભાંગવું, ઉપડ્યો તોય સાચી સમજ ના આપી કે નાગબાઈ નો સાપ છે ને તને આ થયું છે. થઈ જાય મહારાજ, આવું તમે કેટલાય ના મટાવ્યા છે તો ભોગવવાના હોય નીકળે, આમાં કઈ એવું નથી. સુધર્યો નહીં, દિવસો નીકળ્યા અને પીડાનો પાર નથી. નાગબાઈને ખબર પડી કે મારો જુનાણાનો ધણી, મારો શાપ દોષિત થઈને પીડિત છે, એટલે એમણે એક માણસ ભેળો સંદેશો મોકલ્યો કે રા માંડલિકને કહી દો સતી નાગબાઈને પસ્તાવો થાય છે ઉલટાનો, કે અમારો અન્નદાતા પીડાવો ન જોઈએ, લાખ લાખ જુગ જુગ જીવો અન્નદાતા, એ પાછો મારે નેસડે આવે ને માફી માગે ને હું આશીષ આપું તેનો, એક રૂમાડામાં તલ જેટલો પણ કોઢ ન રહે, એકવાર કહી દો આવી જાય નેહડે ને માફી માગી જાય. તો એને કહેણ મોકલ્યું રા માંડલી કે નેહડે આવું ખરો, માફી માગવા નહીં પણ પેલી ચારણ કન્યાનો હાથ લેવા. અને ફરીથી રા એને આ નાગબાઈ શાપ આપ્યો કે જા તને બમણો થાય મુવા અને કૂતરાને મોતે મર. એ જુનાગઢનો રામ માંડલી એનો ઇતિહાસ બોલે છે, યવનોના દળ કટક ચડ્યા જુનાગઢની બજારમાં, કૂતરાને મોતે ભિખારી હાલતમાં એના મોઢામાં મુસ્લિમો થૂક્યા, અને જુનાગઢનો રા ગંગા જળિયો રામ માંડલી મોતને શરણ થયો. શું દશા થઈ! એક કુસંગનું આ પરિણામ છે. બેઠીએ ન જહાં તહાં કીજીએ ન કુસંગ સંગ, કાયર કે સંગ સુર ભાગે હિ ભાગે. બેઠીએ ન જહાં તહાં, એટલા માટે ધ્યાન રાખવું, જ્યાં ત્યાં બેસવા જેવું નથી ભાઈ. બેઠીએ ન જહાં તહાં કીજીએ ન કુસંગ સંગ, કાયર કે સંગ સુર ભાગે હિ ભાગે. કાજલ કી કોટરી મેં કૈસો હિ જતન કરો, કાજલ કો દાગ તહાં લાગે હિ લાગે. બધા જ કાયરના પેટના આપણી સેનામાં ભેળા થયા હોય, એકાદો સુરવીર હોય અને એમાં જ્યાં ભીંસ પડે તો કાયરો કેલા ભાગજો ભાગજો, તો એ જે સુરવીર હોય ને એને ભાગવું પડે. સાથમાં કોઈ ન હોય પણ બધા સુરવીરનો સંગાત હોય તો એલા લેજો, મરી મીટજો, માના ધાવણ ઉજળા કરજો, માં ધરતીને કાજે ફેના થઈ જજો, તો કટકા કટકા સુરવીર થઈ જાય. કાયર કે સંગ સુર ભાગે હિ ભાગે, ગમે તેવો સુરવીર હોય પણ કાયરોના જૂથમાં હોય તો ઓતાર ઉતારી નાખે, ડરાવી દે, આખી બાજી પલટાવી નાખે. કાજલ કી કોટરી મેં કૈસો હિ જતન કરો, કાજલ કો દાગ તહાં લાગે હિ લાગે. ગમે તે બાજુ ફરો ભાઈ, કોલસાના ભઠારમાં જાઓ એમાં તમે એમ માનો કે કઈ ડાગ લાગે નહીં. અરે ગમે ત્યાં એકાદ કાળો કલંક લાગે લાગે ને લાગે. કાજલ કી કોટરી મેં કૈસો હિ જતન કરો, કાજલ કો દાગ તહાં લાગે હિ લાગે. દેખી એક બાગન મેં ફૂલન કી બાસન મેં, કામી કે સંગ કામ જાગે હિ જાગે. કહત બિહારી લાલ એસો હે હમારો ખ્યાલ. બિહારી લાલ કે જો ભાઈ અમારો આવો ખ્યાલ છે, સુગ્ન પુરુષોનો ખ્યાલ છે. દેખી એક બાગન મેં ફૂલન કી બાસન મેં, કામી કે સંગ કામ જાગે હિ જાગે. કહત બિહારી લાલ એસો હે હમારો ખ્યાલ. ઇતને મેં એક ફંદ જાગે હિ જાગે ભાઈ, ઇતને મેં એક ફંદ હે જાગે હિ જાગે ભાઈ, ઇતને મેં એક ફંદ જાગે હિ જાગે. ઈ ફંદ વળગ્યા વગર રે જ નહીં. આ તમે મંગલ પ્રસંગમાં ચોખા કપાળમાં ચોડો છો, એ ગમે તેવો ભૂપ હોય પણ જ્યાં ચોખા આમ કરો તો માથું નમાવે ને ચોખા આગળ, ચોખા જરાક આમ હાથમાં લઈ લ્યો તો ગમે તેવો સર ભૂપ હોય તોય શું છે, આમ તરત માથું કરે ને. ચોખાને આટલો બધો આદર, નામ ચોખો રંગ ચોખો, ઉજ્જવળ એનું રૂપ, કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભૂપ. કુમકુમનો સમાગમ છે, એનો સંગ છે, તો જ્યાં આમ લાગીને જાય તો મોટો ભૂપત હોય, ગમે તેવો હોય ભૂપતિ હોય તો આમ માથું નમાવે. આવો ચોખા મહારાજા, આવો
કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભૂખ, પણ મગની સાથે મેળ કરીને ચોખ્ખો થયો બદનામ, રંગ ખોયો રૂપ ખોયું લોકે પાડ્યું ખીચડી નામ. બોલો ગિરિરાજ ધરણ કી. ક્યાં પહોંચ્યો? આ દશા છે આપણી. ચોખાનું પુરુષાર્થ નીકળી ગયું અને બાઈ માણસના સંગે હાવ ખીચડી થઈ ગયો. જે બીજાના મસ્તક નમાવતો હતો એને લોકોએ ચાવી ખચરીને પેટમાં ઓરીને જાડે દઈને કાઢી નાખી. આટલી બુરી દશા કરી નાખી. આ સંઘનો પ્રભાવ છે, આથી વિશેષ તો શું કહે. આપણા જીવનને મળ જેવું બનાવી નાખનારો સંઘ દોષ છે. કુસંગના ત્રણ પ્રકાર છે. એક બહારનો કુસંગ, બીજો અંદરનો કુસંગ, ત્રીજો અંતરનો કુસંગ. બહારનો કુસંગ શું છે? કે જે સત્સંગથી બહાર છે, જેને ભગવાનની સાથે લેવા દેવા, શાસ્ત્રની સાથે લેવા દેવા, સંતની સાથે લેવા દેવા, મંદિર સાથે લેવા દેવા, સંસ્કૃતિ સાથે લેવા દેવા નથી, એવા જે બધા બેફામ થઈને જે સંસારના ભાવથી નખશિખ રંગાયેલા છે, જે આગળ મહારાજે હવેલીનું દ્રષ્ટાંત આપ્યું છે, વેશ્યાવુનું દ્રષ્ટાંત આપ્યું છે, એવા જે વિલાસી વિષયભર વિષયના કીડા જે જીવ છે, એના સંગમાં જે જીવન પસાર કરવું, એની સાથે બેઠક ઉઠક રાખે, એ બધો બહારનો કુસંગ છે. એની ચર્ચા આપણે કરી કે બુરી દશા કરી નાખે. બીજો પ્રકાર છે અંદરનો કુસંગ. અંદરનો એટલે સત્સંગની અંદરનો, અંદરની અંદરનો કુસંગ. જેને આપણે સાધુ માનીએ છીએ એનો કુસંગ, જેને આપણે હરિભક્ત માનીએ છીએ એનો કુસંગ અંદરનો કુસંગ છે. આમાં કઈ બધા સારી માટીના તો હોતા નથી, બધા કઈ સુવાસયના પણ હોતા નથી. સંતનો પણ કુસંગ, હા એ સમજવો પડે. આ કુસંગ છે અને આજે તો વિશેષપણે પાંગીરો છે સંતનો કુસંગ. પેલો છોડી શકાય એવા ઘણા બની જાય, પણ આ ઝપટ છે ને ભક્તોની ને સંતોની સહવાસમાં જે કુસંગ છે, બધા એક સરખા ન હોય. શ્રીજી મહારાજ એક દિવસ બેઠેલા દાદાના દરબારમાં, તો બધા 500 પરમહંસો બેઠેલા. જુઓ શ્રીજી મહારાજની પાઠશાળા કેવી છે, અને એટલા માટે આ વચનામૃતોમાં કેવા સુંદર મજાના વચનો કહે છે. તો 500 પરમહંસો બેઠા છે. મહારાજે કહ્યું, સંતો આમાં જેટલા મંડળધારી ગુરુઓ હોય ને એ બધા ઉભા થઈને જુદા જુદા એક એક બાજુ બેસો. બધા જ ગુરુઓ જે મંડળધારી હોય ને, કે એકની પાછળ 20-25-50 સંતો સેવક ભાવે જોડાયેલા હોય, તો એવા ગુરુઓ બધા જુદા જુદા બેસો. એટલે બધા જ ઉઠી, ગુરુઓ બધા જુદી જુદી જગ્યાએ બેઠા. મહારાજે આમ હાથનું નેજવું કરીને જોયા અને પછી બીજો આદેશ આપ્યો, હવે જે બધા સાધુઓ છો એને જ્યાં મળતું આવે ત્યાં બેસો. થયા ઉભા બધા. સૌનો ગુરુ હતા એને પકડી લીધા. એ તો ત્યાં જ જાય ને જ્યાં ગોળ હોય ને મકોડા જાય. પછી જેને જેવો ગોળ માન્યો હોય એવો, કોઈ સોલાપુરી, કોઈ પોલાપુરી, કોઈ કાળો, કોઈ ઉજળો, જેની જે મીઠાસ, તો એવાની પડખે બધા ગોઠવાઈ ગયા. પછી મહારાજ હાથમાં નાનકડી છડી લઈ એક એક ઝુમખું એક એક મંડળને આમ જુએ છે. ક્યાંક પ્રસન્ન થાય છે, ક્યાંક ઉદાસ થાય છે, ક્યાંક આંખમાં પાણી આવી જાય છે, ક્યાંક મ્લાન મુખ થઈ જાય છે. અને ધીમેથી ગાદી ઉપર આવીને બેસી મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી ગુરુઓ ઘણા મૂર્ખ છે અને ઘણા ચેલાઓ મૂર્ખ છે. આ સત્સંગના થાંભલા જેવા છે, ભગવાન જેવા છે, એવા સાધુઓમાં જીવ જોડવાનું ફાયવું નથી, એવાને ઓળખ્યા નથી, અને ઓલા હિન્દુસ્તાનમાં લઈ જાય એવા, એટલે કે સત્સંગની બહાર ઉપાડી જાય એવા, એવાઓની સાથે જીવ જોડ્યા છે, એમાં મન જોડ્યા. એ વખતની વાત છે. એવાઓને મોટા માન્યા છે, એવાઓને ગુરુ માન્યા છે, પણ સત્સંગના જે ખરેખરા થંભ છે એને તો આમાં કેટલાય ઓળખ્યા નથી. એ શીખવે છે. આ અંદરનો કુસંગ છે, એ સંઘ દોષ છે, ઓળખવો પડે. એમાં કોઈ સંતમાં કોઈ ઇન્દ્રિયારામ હોય, કોઈ એમાં ત્રણ પ્રકાર છે, કોઈ ઇન્દ્રિયારામ હોય, કોઈ અર્થારામ હોય, કોઈ આત્મારામ હોય. નામથી આત્મારામ નહીં હોય. હા, ઇન્દ્રિયારામ કોણ છે? કે જેને ઇન્દ્રિયોનું જ લાલન પોષણ, ખાવું પીવું સૂવું મોજ મજા, બસ રાત દિવસ એના માટે ઉદ્યમ, એના માટે જ હરિભક્તોની રખાવાળી. તમે એને ઉતારે જાઓ તો તમને પોતે પ્રાઇમસના પંપ મારી મારીને ચાય બનાવી આપે, તમારે માટે હોટલમાં જઈને ગાંઠિયા લાવે. આ ઇન્દ્રિયારામ. રાતે જાગે, તમારી પથારી એ કરે, તમારી મચ્છરદાની એ બાંધે. ઇન્દ્રિયારામના ધામ ધીંગ આ બિના દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું. એ ઇન્દ્રિયારામ છે. એને તો ઇન્દ્રિયોને કેમ ભોગ મળે, એવી જ આંટીપાટી હોય. બીજો છે અર્થારામ, છે ફદિયા મળવા જોઈએ, બસ ખનખનિયા, એક નગદ નાણું ભાઈ, રૂપિયા રોક હે, ખિસ્સામાં મસ્ત હે, તો એને અર્થ સાથે લેવા દેવા છે. તો એના માટે બધું કરે, કથા વાર્તા ધૂન ભજન વ્યવહાર વહીવટ, શેના માટે? અર્થને માટે, પૈસાને માટે. એવા પણ એવી વકલ હોય. અને એક ત્રીજી ઉત્તમ વકલ છે એ આત્મારામ છે. ન તો એને ઇન્દ્રિયોના રમણમાં રસ છે, ન તો એને પૈસા સંપત્તિ સાથે પદ સાથે કંઈ લેવા દેવા છે, પણ આત્મા અને પરમાત્મામાં જે ધ્યાનમાં મસ્ત છે, કોઈ બીજું સંસારી વિષય સુખમાં જેને રસ નથી, એવો આત્મારામ. ભલે પૂરો આત્મારામ ન હોય, તો આત્મારામ થવા માટે જે સાધના કરતો હોય એવા સંતના સહવાસમાં રહેવું, તો આપણું જીવતર બગડે નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, ગમે એવો આત્મારામ હોય, મહારાજે પણ વચનામૃતમાં કહ્યું છે, ગમે તેવો આત્મારામ હોય હે, પણ ઇન્દ્રિયારામની જોડે, અર્થારામની જોડે 6 મહિના આસન કરે તો એને હાવ ઠેકાણે કરી નાખે, ધોઈ નાખે, જેવી રીતે પેલા રામ માંડલિકને ધોઈ નાખ્યો. અરે રે, કઈ 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 સામાન્ય મહિલા હતી, માં કૌશલ્યા પ્રેમ ના આપી શકે એટલો પ્રેમ કઈ કઈ રામને આપતી, અને રામ પણ કૌશલ્યાને પ્રણામ પહેલા કરે એના પહેલા કઈ કઈને પગે લાગે, અને સતત ઈચ્છે કે મારો રામ અયોધ્યાની ગાદી આવવો છું. એટલા માટે તો જયારે મહારાજા દશરથજી એમને મહેલે જાય છે, ત્યારે દશરથજી મહારાજને ઉમંગ છે કે કઈ કઈ આટલો રામને ચાહે છે, રોજ મને કહે છે કે તમે ક્યારે રામને ગાદીએ બેસાડશો. હવે એની યુવાન અવસ્થા છે મહારાજ, હવે તો લગ્ન પણ થયા છે, તો આજ હું એને ખબર આપીશ તો કઈ કઈ કેટલી પ્રસન્ન થશે, એટલે આનંદમાં જાય છે. પરંતુ એવી જ પ્રેમાળ, હેતાળ, પવિત્ર કઈ કઈ થોડી ક્ષણોના મંથરાના કુસંગથી કેવી બની અયોધ્યાની આખી દશા બદલી નાખી. મહારાજા પોતાનું સૌભાગ્યનો સિંદૂર કહેવાય એને મોતને ઘાટ ઉતારનારી અભાગીણી સર્પિણી બનીને ડસનાર જો કોઈ હોય તો કોણ હતું? કઈ કઈ હતું. ધોઈ નાખે. ગુણાતીતાનંદ સ્વામી કે એક સાધુને આખો પરથારો મોઢે હતો, અને ભગવાનમાં એવા મસ્ત હતા, સમાધિ થઈ જતી મૂર્તિની ધારણા કરતા કરતા, પણ અરે રે, એને કુસંગ થયો, બેઠક ઉઠક ફરી ગઈ, સમાધિ બમાધિ બધું ઉડી ગયું, રૂચિ સાવ ફરી ગઈ. એની એવી દશા, અતિશય પામર દશા જોઈ ગુણાતીતાનંદ સ્વામી કે અમારી આંખમાં આંસુ ના આવે, પણ અમારી આંખમાં દળદળ આંસુ આવી ગયા. આ કુસંગ ફેરવી નાખ્યા આત્મારામને ઇન્દ્રિયારામ કરી નાખ્યા. એટલે મહારાજે પ્રથમના 42માં વચનામૃતમાં કહ્યું કે કુસંગે કરીને તો ભૂંડું જ થાય. કેવી રીતે ભૂંડું થાય એ સારંગપુરના 18માં સમજાયું કે જુઓ, આત્મારામ હોય એટલે એ તો પરબ્રહ્મ પરમાત્માની સાથે લીન છે એવો છે ને, પણ મહારાજે સારંગપુરના 18માં બહુ સુંદર રીતે સમજાવ્યું કે જેમ ખાર ભૂમિ હોય, ગમે તેટલો મેઘ વરસે તો એક તૃણ પણ ઉગે એમ ન હોય ખાર ભૂમિમાં, પણ પાણીની રેલ આવે તો ખાર બધો ધોવાઈ જાય, અને પાણીના રેલની સાથે એટલે કે પૂરની સાથે પ્રવાહની સાથે કાંપ તણાઈને આવે અને ખાર ભૂમિમાં પથરાઈ જાય, તો કાંપ પથરાય તો કાંપની સાથે વડ પીપળા આદિ વૃક્ષના બીજ પણ આવે, અને ધીમે ધીમે એ ઉગી અને મોટા ઘઘોર વૃક્ષો થઈ જાય જ્યાં તૃણ ઉગે એમ નહોતું. એમ જે ભગવાનનો ભક્ત હોય, જેના હૃદયમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ભરપૂર હોય, એના હૃદયમાં જગતના વિષય સુખનો અંકુર ઉઠે એમ ન હોય, પણ કુસંગ રૂપી પાણીનો વેગ આવે તો જગત વાર્તા રૂપી કાંપ આવે, અને એ કાંપમાં કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર એ આદિ બીજ તણાઈને આવે, અને એ કામ ક્રોધ લોભ ઉગીને મોટા ઘેઘૂર વૃક્ષ થઈ જાય. આવી રીતે આપણા અંતઃકરણમાં દોષ ઉગે છે ને પાંગરે છે. માટે મહારાજે કહ્યું છે કે કુસંગ તો ક્યારેય પણ કરવો નહીં, ન કરાય, કુસંગ કરીને જીવ બગડી જાય છે. તો આ બીજા પ્રકારનો કુસંગ, અને ત્રીજા પ્રકારનો એ અંતરનો કુસંગ, એટલે ઇન્દ્રિયો અંતઃકરણનો કુસંગ. આપણા જે ઇન્દ્રિયોનો અંતઃકરણ છે એ પૂરેપૂરા કુસંગી છે, એને કઈ ભજન ભાવ ભક્તિ ગમતા નથી, એ તો પરાયણે બધું થાય છે, પણ એને જો વિષય ને વિલાસી વાતાવરણ મળતું હોય તો માળા ભજન બધું મૂકી દે એમ છે, અત્યારે આપણે સરસ મજાની કથા વાર્તા કરીએ છીએ, પણ આગળ જાહેરાત કરીએ કે હવે અહીં બંધ રાખીએ છીએ અને એક સરસ મજાની એક શો આવ્યો છે બતાવીએ છીએ, બધા માળા હંકેલી લે. હા કે ચલો ચલો એ દેખ લેતે હે કથા વાર્તા તો આવતે રવિવારે વાત. બોલો ગિરિરાજ ધરણ કી જે. એ કુસંગી છે પણ એની ચર્ચા અત્યારે નથી કરવી. એટલા માટે મહારાજે કહ્યું કે અમારે જે હરિભક્તો છે, સાધુઓ છે, સાંખ્યયોગી છે, કર્મયોગી છે, એમણે ક્યારેય પણ કુપાત્રની સોબત તો કરવી નહીં. તો જેમ કુસંગે કરીને અંતઃકરણ મલિન થઈ જાય છે, એમ જ મહારાજે બતાવ્યું કે તૃણની ઝૂંપડી હોય ને સાધુનો સમાગમ હોય, વર્તમાન સહ ભગવત વાર્તા હોય, તો જીવનું અંતઃકરણ ભક્તિમય બની જાય. કુસંગથી બગડે સત્સંગથી સુધરી જાય છે. પેલો કાદવ કીચડ છે તો સંત સમાગમ છે એ તો સાબુનું પાણી છે, આપણા મલ મલ કરીને બધા જ મેળ મળને ધોઈ નાખે છે. એક દિવસનો વાલીઓ લૂંટારો મહાઋષિ આદિકવિ વાલ્મીકિ બની જાય, એ જોબન વડતાલો પરમ પુનિત બની જાય, એ અંગુલી માલ કેવો પવિત્ર સાધુ બની જાય, એ મુંજા સુરન માનભા કેવા પવિત્ર પુરુષ બને, એ સંતનો સમાગમ છે. એટલે મહારાજે કહ્યું કે આ વાર્તા તો બહુ સીધી સાદી છે અને સૌને સમજાય એવી છે, પણ એકને ન સમજાય જે પશુને પાડે વર્તતો હોય, પાડા જેવો હોય એને ન સમજાય. બસ એને તો જ્યાં ભાળે ને માથા મારવા સિવાય કંઈ ખબર પડે નહીં. બાકી જે થોડો છે, વિવેકી છે, ભગવાનનો આશ્રિત છે, એને જરૂર આ વાર્તા સમજામાં આવે, પણ ગબરગંડને તો કંઈ ન સમજાય. તો આપણે સંઘ શુદ્ધિમાં ખૂબ ધ્યાન રાખવા જેવી છે. તો સંઘ શુદ્ધિનો જે મુદ્દો છે એને આનુષંગિક એક બીજો મુદ્દો છે, અને એ સત્સંગ શુદ્ધિનો છે. સંઘ શુદ્ધિ વ્યક્તિગત છે, અને તરત જ સંઘ શુદ્ધિની વાત કરતા કરતા મહારાજે સત્સંગ શુદ્ધિની વાત કરી છે. એ આનુષંગિક મુદ્દો છે. મહારાજ શું કહે છે કે સત્સંગ મોર તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો, પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્ર પણ રાખે તો બાઈ અથવા ભાઈ, બહુ આકરા વચન છે, બાઈ અને ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેલવો, અને જો ન કાઢે તો એમાંથી જાજુ ભૂંડું થાય. જેમ જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયાનો રોગ થયો હોય, કીડિયારાનો રોગ એટલે ગેંગ્રીન, જે સડે ને પછી ધીમે ધીમે એક એક અંગ આમ સડતું જાય, જૂના જમાનામાં કીડિયારોનો રોગ કહેવાય, એ રોગ થયો હોય અને તેટલું અંગ જો તુરંત કાપી નાખે તો સંપૂર્ણ પંડે કુશળ રહે અને તેનો લોભ કરે તો જાજો બિગાડ થાય, તેમ જે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાળ ત્યાગ કરજો. આપણું શરીર છે, આંગળીઓ છે, પગ છે, હાથ છે, એ બધા એના અંગ છે. હવે એકાદ આંગળીને સર્પે બચકું ભર્યું હોય તો જો સુરવીર થઈને લોભ મૂકીને, ઘણા એવા ખેડૂતો હોય છે, સુરવીરો હોય, આંગળી બચકું ભરી ગયું હોય ઘાસ વાડતા, પણ એની પાસે દાંતડું હોય તો ઘાસ હતી ઉડાડી આટલું બટકું ઉડાડી મૂક, તો એને એક પણ દવાની જરૂર નથી રહેતી, કારણ કે વિષ હતું એ બધું એની સાથે ગયું અને પોતે બચી જાય. પણ એમ લોભ કરે કે આને કેમ કપાય, આ તો બહુ સુંદર છે, આનું શું કામ, તો પોતે મરે. એમ એકાદ અંગ સડ્યું હોય, સડો લાગુ પડ્યો હોય, પગ કે હાથ સુંદર લાગે એને કાપી નાખો કે ગમે નહીં, પણ જો એટલેથી કાપે નહીં તો રોગ આગળ વધતો જાય અને પોતે સંપૂર્ણપણે મોતના સકંજામાં આવી જાય. પણ લોભા કરાવે. એટલે મહારાજે કેટલું સુંદર દ્રષ્ટાંત આપ્યું કે આ સારો એ સત્સંગ સમુદાય છે, સમૂહ છે, એ એક પિંડ છે, એ શરીર છે, સાંભળજો, એ એક પિંડ શરીર છે, અને એમાં સાધુઓ, બ્રહ્મચારીઓ, પાર્ષદો, ગૃહસ્થ ભાઈઓ, ગૃહસ્થ ભાઈઓ, સાંખ્યયોગી બહેનો, આચાર્યશ્રીઓ, એ બધા જ એના અંગ છે. હવે ગમે ત્યાં એકાદ અંગમાં ક્યાંય રોગ લાગુ પડે, માયાની સર્પીની ડંખ મારી દે, કુપાત્રપણું આવે, કુપાત્ર શું છે, શિક્ષાપત્રી લોપ થાય, મર્યાદાઓ બચે નહીં, ધર્મ કંઈ બચે નહીં, આચાર શુદ્ધિ નીકળી જાય, આ બધા જે દોષ છે એ જો પ્રવેશ કરી જાય તો એ વ્યક્તિને તત્કાળ કાઢી મૂકજો, નહીતર આ સત્સંગ ક્ષેમ કુશળ નહીં રહે. હવે પણ વિચાર એમ થાય કે ક્યાં કાપવું, આજે કાપવું ક્યાં, આટલો બધો રોગ વ્યાપી જાય તો શરીરમાં પછી એની મર્યાદા હોય, પણ જયારે રોગ આગળ જ વધી ગયો તો પછી ક્યાં કાપવું ભાઈ, ક્યાં કાપવું? થોડા સમય પહેલા કોંગ્રેસીઓનું સંમેલન મળ્યું હતું તો બધા એમાં એક જણાએ પ્રસ્તાવ મૂક્યો કે આપણા પક્ષમાં હવે શુદ્ધિકરણ કરવાની જરૂર છે. એટલે આ શુદ્ધિ કરશો તો વાહે રહેશે કોણ? કારણ કે તમે બધા હડેલા છો નકશી કામમાં, તમે કોને કાઢશો? એક જણો કે હમણાં દિવાળી આવે છે એટલે ભંગાર બધું કાઢી નાખવો છે. એની પત્ની કે પણ તો ઘરમાં રહેશે હું, ભંગાર જ ભર્યું છે બધું, આમાં તું કોઈ સારું લાવીને તો વસાવ્યું નથી, તું ભંગાર કાઢવાની વાત કરીશ. એમ સત્સંગની શું દશા છે એ તો મને કઈ બાળકપણે ખબર નથી, પણ આપ સૌ બહુ મોટા વડીલ છો, જ્ઞાની છો, તો એના સડાની તમને બરાબર ખબર હોય. ક્યાં કાપવું, કેટલું કાપવું એ તો તમે જાણો. કાપ્યા વગર તો કઈ સુખ ન થાય. આવી દશા શા માટે થાય? કે આ વચનો ઉપર ધ્યાન ના આપ્યું ત્યારે ને, નહીતર આવી દશા શું કામ થાય? આ વચનોને આપણે આંખ આડા કાન કર્યા એટલા માટે આવું થયું. સમજો કે કોઈ શાળા કોલેજ છે, એમાં પાંચ વિદ્યાર્થીઓ, પાંચ એવા આવી જાય કે જેની આચાર વિચાર, એની રહેણી કેરણી વર્તણૂક બદમાશ હોય, તો ફરજ છે સંચાલકોની કે એવા છોકરાઓને પેલા સમજાવે, ન સમજે તો છેવટે એને કાઢવા પડે, અને જો ન કાઢે તો સારા એ સંકુલનું વાતાવરણ બગાડે, બરાબર ને? એ ચેપ એ પાંચ વિદ્યાર્થી બીજા દસને બગાડે, બીજા દસ બીજા પચીસને બગાડે. પાકી કેરીમાં એક ચાંદાવાળી કેરી હોય એને જો કાઢી લ્યો તો જલ્દી બીજી કેરી બગડતી નથી, આ અનુભવ છે આપણો. પણ એને જો એમાં રહેવા દઈએ તો એક ચાંદા પડેલી કેરી બીજી સવારે તરત પાંચને ચાંદા પાડે. આ ચેપ છે. તો એ સંકુલમાંથી તો એવા વિદ્યાર્થીઓને કાઢી મૂકે. હા, જરૂર કાઢી મૂકવો એ વિચાર આપણને ગમે, પણ એમાં આચાર્ય હોય એનું એકલાને માથે જવાબદારી નથી. એમાં તો જે વિદ્યાર્થીઓ છે અને સહશિક્ષકો છે, બધા જે કર્તવ્યને સમજતા હોય તો એ સરળ બને, નહીતર આચાર્ય એ પ્રસ્તાવ મૂકે એના માટે જહેમત કરે અને પક્ષાપક્ષી થઈ જાય. અમુક લોકો આને પક્ષે થઈ જાય, અમુક વિદ્યાર્થીઓ હોબાળો કરે તો એ પ્રશ્ન પેચીતો બની જાય, ખરું ને? આ રીતે એ પ્રશ્ન કોઈ દિવસ પતે નહીં. એટલા માટે સમજવાનું છે આપણે જે ચર્ચા લઈએ છીએ એમાં, કે પૂરા સત્સંગમાં કોઈ એક વ્યક્તિને આંગળી નથી ચીંધવાની કે આમણે આ કરવાનું હતું અને ન કર્યું, એટલા પરિણામે આ સત્સંગ બગડી ગયો છે. હવે કાન ખોલીને સાંભળજો કે જેટલા જેટલા સત્સંગીઓ છે, જેટલા જેટલા સાધુઓ છે, જેટલી જેટલી બહેનો છે, જેટલી જેટલી સાંખ્યયોગી છે, જેટલા પાર્ષદો છે, જેટલા બ્રહ્મચારીઓ છે અને જેટલા આચાર્ય છે, એ એકે એક આ સત્સંગનો અંગ છે અને એકે એકની ફરજ છે. જો બધા આ કર્તવ્યને, આ વચનને, કારણ કે આ વચનો એક વ્યક્તિને નથી કીધા, અને આમ જોવા જાઓ તો 1876નું આ વચનામૃત આચાર્ય શ્રીની પ્રતિષ્ઠિતના નથી થયેલી. જે સમુદાયની સામે કહે છે એ બધા સાધુ સંતો છે, પણ આજની તારીખમાં તો એ બધા સંમિલિત છે. તો બધાના ઉપર આ જવાબદારી છે. જેટલી જવાબદારી મારા ઉપર છે એટલી જવાબદારી તમારા ઉપર છે. એક વ્યક્તિને આંગળી ચીંધી અને છૂટી જવાનો એ આપણો તો બાલિશ પ્રયાસ છે. કેમ ભાઈ, ઘરમાં તમે 10 સભ્યો રહેતા હોય અને ઘરને આગ લાગે એટલે શું વડીલની જ ફરજ છે, બાળકોની ફરજ નથી આગ ઠારવાની? તમે એમ કહેશો કે મારો બાપ છે, ઘરનો ધણી છે, એના નામે દસ્તાવેજ છે, હું શું કામ પાણીની ડોલ લાવું? એવું બને ખરું? ત્યારે છોકરાની પપલી મમલી જે કાંઈ હોય એ શું છાનમેની હિંડોળે ઝૂલે? એનું ઘર નથી, બધાનું ઘર છે. એમાં સત્સંગ છે, આપણા બધાનું છે. બધાએ યથા યોગ્ય પ્રયાસ કરવાનો છે અને આ ફરજને સમજવાનું છે. અને બધા ઉપર મહારાજની આંખ લાલ છે. સમજો, 8-10 યાત્રીઓ એક નૌકા લઈને નૌકા વિહાર કરવા સાગરમાં ઉપડ્યા. સાગરમાં થોડે દૂર ગયા, ત્યાં શું બન્યું, 8-10 બધા બેઠા હતા મુસાફરો અને સરસ મજાની મંદ શીતલ પવન વાય છે, સાગર હિલોળે ચડ્યો છે. એમાં બન્યું એવું કે એક જ પુરુષ હતો ને, એક જે યાત્રી મુસાફરી હતો ને, આ બધાનો સહવાસી જ હતો, સહપ્રવાસી જ હતો. એમણે પોતાની થેલીમાંથી આવો છરો કાઢ્યો અને પોતે જે જગ્યાએ બેઠો હતો ત્યાં ફાંકું પીડ્યો પાડવા, કાણું મીંડો પાડવા. એટલે બાજુવાળો કે એ કોંતિયા, તું આ શું કરે? તો કે તારે ડબડબ કરવાની શું જરૂર છે, હું મારી જગ્યાએ ગમે એ કરું. એટલે પેલાને મારે ઠીક લાગ્યું કે ભાઈ એની જગ્યાએ એની સીટે ગમે ખોંચા મારે, આપણે શું બોલવાની જરૂર છે? એટલે પોતે છાનું મનો રહી ગયો, ભાઈ એની જગ્યાએ ગમે તે ફાંકા પાડે, ગમે એટલા પાડે તો આપણે થોડી ના પાડી શકાય, એની સીટ છે. એટલે બાજુવાળો મૌન થઈ ગયો. ત્યાં બીજા ત્રીજાએ જોયું, એટલે એ તું શું કરે છે? ભાઈ સાનો મનો રે, હું મારી જગ્યાએ ગમે તે કરું, મેં ટિકિટ ભરી. આ બોલ્યો તો બાજુવાળો બોલ્યો કે ભાઈ હા વાત સાચી વાત છે ને, હું બાજુ બેઠો છું, એની જગ્યાએ ગમે ફાંકા પાડે, તને શું પેટમાં બળે. બધાને એમ લાગ્યું કે હા ભાઈ હવે ઠીક છે, પરિણામ શું આવે બોલો. બોલો ગંગે માત કી. બધા સાગર ને તળીએ ગયા, આખો સત્સંગ આમ ડૂબે. મારે શું છે? એ તો એની જગ્યાએ ફાંકા પાડે છે ને, પૂજારી છે ભલે ત્યાં ફાંકા પાડતો, એ તો મહંત છે ભલે ત્યાં ફાંકા પાડતો, એની જગ્યાએ પાડે છે ને, એ તો સાધુ છે એ ભલે ત્યાં ફાંકા પાડતો, પણ આખું ડૂબ્યું. બોલો ગંગે માત કી. શું જે બોલો છો, આ કઈ શુભ પ્રસંગ છે? તમને નથી લાગતું કે આપણે બધા વિચારવા જેવું છે? એકે એકને માથે જવાબદારી છે. જ્યાં જ્યાં રોગિષ્ટ અંગ દેખાય ત્યાં એને ટપોરે, એને ઠપોરે, એને રોકે, એ સેવા છે. એકના ઉપર નથી આ, બધાનું કર્તવ્ય છે. અને બીજી રીતે જુઓ ભાઈ, શ્રીજી મહારાજે હરબાઈ ને વાલબાઈ ને કાઢ્યા. શું કામ? સ્ત્રી પુરુષની મર્યાદાનો એમણે સ્વીકાર ન કર્યો. આજે તો સ્વીકાર થતો હશે ને બધાને. હરબાઈ અને વાલબાઈ ને કાઢ્યા, રઘુનાથ દાસને પણ કાઢ્યો, બરાબર સમજાવ્યા જ્યાં સુધી સમજતા ત્યાં સુધી, પણ પછી એની હદ હોય. તેમને કાઢી મૂક્યા, મહારાજ એ પ્રમાણે વર્ત્યા છે. એવા માની જે લાગ્યા તો એવા નિર્વિકલ્પાનંદને પણ જતા કર્યા. નહીં તો નિર્વિકલ્પાનંદ મહાપ્રકાંડ વિદ્વાન દીનાનાથ ભટ્ટની સાથે આમોદમાં 18-18 દિવસ અને રાત્રિ શાસ્ત્રાર્થ કરે અને દીનાનાથ ભટ્ટને ચરણે ઝુકાવી દે અને ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત બનાવી દે, એ નિર્વિકલ્પાનંદ હતો, એવો મહાવિદ્વાન. પણ ના, લોભ ન રખાય, એ નિર્વિકલ્પાનંદ પણ જાય. હવે બીજું સમજવાનું છે કે એવા જે જે નીકળ્યા એ સત્સંગમાંથી મહારાજે કાઢી મૂક્યા, એ સત્સંગમાંથી દૂર થયા, પણ પછી નિષ્પ્રાણ બની ગયા. એના ક્યાંય ચાલતા રહ્યા? કંઈ ન કરી શક્યા, એ આથમી ગયા ધીમે ધીમે. શું કારણ હતું? મૂળ કારણ એ હતું કે જે મૂળ સત્સંગ હતો એમાં ધર્મની ચેતના હતી, એમાં જ્ઞાનની ચેતના હતી, એમાં વૈરાગ્યની ચેતના હતી, એમાં ભક્તિનો પ્રાણ હતો, એવું જીવન હતું. એટલે બહાર નીકળેલા એ બધા ખોખા થઈ ગયા, કારણ કે અહીંયા ચૈતન્ય હતું. આજે ઘણીવાર અમુક વર્ષો પહેલા બનેલી ઘટનાઓનો તમે જરા અભ્યાસ કરો તો જે કાંઈ ઉપાસનાના દોર ઉપર કે જે તે લાઈનને લીધે જે કે મુદ્દા ઉપર સત્સંગમાં કાઢીને મૂકવાનો પ્રયાસ થયો, પણ એ નિષ્પ્રાણ થવાને બદલે તો બહુ સજીવ થયા, એમાં તો બહુ પ્રાણ આવ્યો. આ વચનામૃત ઉપરના આ મુદ્દા ઉપર ઘણું ચર્ચી શકાય છે, પણ મર્યાદિતપણે તમારી જરા નજરને અંદાજ રાખીને વાત થાય. તો એ લોકો નીકળી ગયા તો નિષ્પ્રાણ ન થયા, ચેતનવંતા બન્યા. એનું કારણ શું? આત્મનિરીક્ષણ કરો કે મૂળ જે સત્સંગ હતો એમાં ન તો ધર્મની ચેતના બચી હોય, કદાચ હોય તો મને ખબર નથી, ન તો ધર્મની ચેતના બચી હોય, ન વૈરાગ્યની વિભાવના હોય, ન ભક્તિની ભિનાશ હોય, ન ધર્મનું ચારિત્ર્ય હોય તો જ એ પ્રાણવંત બની શકે, નહીતર તો એના પ્રાણ આમાં ચૂસાઈ જાય. 10 મણનું લોહ ચુંબક પડ્યું હોય ને એક પાછેર લોહ ચુંબકની ગજ વાગે, હાચ કરતું ખેંચાઈ જાય. આવડું લોકાયંત્ર હોય, હોકાયંત્ર હોય, લાખ મણ લોહ ચુંબક પડ્યું હોય તેનું ગજું શું વાગે. પણ એ સાધુઓ મૂળ સત્સંગના, એ સત્સંગીઓ નિર્વીર્ય, નિષ્પ્રાણ, નિર્ધર્મ આવી રીતે વર્તનારો સમુદાય, પોતાના પ્રાણ ખોયા, બીજાના પ્રાણ પૂર્યા. આજે ઘણા ભક્તો એ બાજુ સુકામ ખેંચાય છે, આપણી પાસે સાચું હીર છે, સુકામ ખેંચાય છે. અહીંયા કંઈ દેખાતું નહીં હોય તો ને, જો આજે મૂળ સંપ્રદાય છે એના તમામ અનુયાયીઓ પ્રાણવત રીતે જો બેઠા થાય તો બધાના નીર ચૂસાઈ જાય, કારણ કે આપણે પડખે પ્રભુ સહજાનંદ છે, આપણે પડખે ગોપીનાથ ઊભો છે, આપણે પડખે નરનારાયણ બેઠો છે. પણ એ વાત સમજવાની ઘણી કઠણ છે. હવે એક બીજી બાબત, કોને ક્યાંથી કાપવો, કોણ કોને કાપે ને કાઢે એ તો વાત જ મૂકી દો, પણ એટલું કહી શકીએ જરૂર કે જ્યાં ખોટું દેખાય, જ્યાં ધર્મ ભંગ દેખાય, ભલા મહેરબાની કરીને તમે એને ટેકો તો ન આપો, એના પક્ષમાં તો ન ભળો, એને મજબૂત તો ન કરો. ખોટી વેવલાઈને બહાને તમે ટેકા આપી આપી આ સત્સંગની અવદશા થાય છે એને કેમ તમે ભૂલી જાઓ છો? કાઢી નાખવું ન નાખવું એ હવે વાત છોડો, પણ તમે તો કઈ સાચો સત્સંગ સમજો છો ને, તો એને ટેકો ના આપો તો એનો ત્યાગ કર્યા બરાબર છે. ઉપેક્ષા છે એ તો મોત બરાબર છે, શાસ્ત્ર કહે છે. તમારા ઘરમાં તમે તમારી પત્નીની ઉપેક્ષા કરી જોજો, એની સાથે ન બોલો, એને ભાવ ના આપો, એને પ્રેમ ના આપો, જોજો એ તમારી પત્ની આત્મહત્યા કરી લેવા તૈયાર થઈ જશે. બરાબર, ઉપેક્ષા મોત બરાબર છે. શું કામ આ બધામાં હવા ભરાય છે? તમે ટેકો આપો છો. હવે ટેકો કઈ રીતે આપો છો એ તમે જાણો. તો ત્યાંથી આપણે એનો સહસંગાથ છોડીએ, સારાવોનો સંગ આપીએ, ખોટાનો સંગ ન રાખીએ, એને ટેકો ના આપીએ. પણ પરિસ્થિતિ પાછી બીજી પણ એ છે કે ખોટા કહેવા કોને, સાચા કહેવા કોને, બોલો. એક રાજાની નગરીમાં વરસાદ નહોતો થતો તો જ્યોતિષીઓને બોલાવવામાં આવ્યા કે વરસાદ ક્યારે થશે. બધા જ પંડિતોએ કહી દીધું કે વરસાદ નહીં થાય મહારાજ. પણ એક વૃદ્ધ પંડિત ઉભા થયા અને એમણે કાન ઉપરથી ટીપણું ખોલીને, આમ ખોલીને લાંબુ કર્યું વીઘા એકનું ટીપણું, અને એમણે નક્ષત્રોની ગણના કરીને કહ્યું, મહારાજ તારી નગરીમાં વરસાદ અનરાધાર થશે, ન થાય તો આ મારી નિસરણીથી સ્વર્ગમાંથી વરસાદ ખેંચીને લાવું. મારા બાપ દાદાનું ગણિત ખોટું નહીં પડે, પણ વરસાદ થશે મહારાજ. પણ નક્ષત્ર એવા નક્ષત્રમાં વરસાદ થશે કે એનું પાણી જે પીશે એ બધા ગાંડા થશે. સાચું તો કે સાચું, જો ખોટું પડે તો મને તમે નજર કેદ કરો અને મારું માથું કાપી નાખી શકો છો. એ પંડિતને નજર કેદ કરવામાં આવ્યા, એના ઉપર ચોકી મૂકવામાં આવી. નક્ષત્ર નજીક આવવાનું થયું એ પહેલા એ વિદ્વાન પંડિત વૃદ્ધે કહ્યું, મહારાજ મારું કહેલું ખોટું નહીં પડે, એક વસ્તુ કરી લો. રાજ દરબારીઓ કર્મચારીઓ અધિકારીઓ તમારા પુત્ર પરિવાર માટે જે જળ અત્યારે છે એ સંગ્રહિત કરી લો. એ નક્ષત્રનું પાણી પડશે તો બધું જ પાણી ભેળું થશે, અને જે પાણીને પીશે ગાંડા થશે. તમારે ડાયા રહેવું હોય તો પાણી ભરી લ્યો. બહુ મજાની મીઠી કથા છે. અને એમણે પાણી સંગ્રહિત કરી લીધું. વરસાદ થોડા દિવસો પછી તૂટી પડ્યો, લોકોએ પાણી પીધું અને ત્યાં ગાંડા. મોંઘીબા ઉપડ્યા ચૂલેથી, હાથમાં લીધો ડબ્બો, પુરુષના પેડ્યા કપડાં, તાવડીએથી લીધી મશ, કરી મોટી મૂછું, માથે લીધો ડબો, ડબા ડબ ડબા ડબ ડબા ડબ, અહીંથી જમકુમાન, અહીંથી મોંઘનીમાન, અહીંથી પૂતળીબાન, ત્યાં તો કડવા ભાભાન, ઉકા ભાભાન, આ બધા નીકળી પીડ્યા બધા. એને બૈરાના લુગડા પહેર્યા, હાથમાં બલોયા લીધા, હાથમાં હાંબેલા, આ નીકળ્યું બધું. મારો મારો કરતા નીકળ્યા ભાઈ, કૂતરા ગાંડા, ભેંસું ગાંડી, ગાયું ગાંડી, બધાએ પાણી પીધા, આખા નગરમાં રૂમેડે ચડી ગયા. એમાં રાજા દ્રશ્ય જેવા કુટુંબ સાથે અધિકારીઓ સાથે એમ ગેલેરીમાં નીકળ્યો. હતી તો ડાયો ડમરો, એની આંખ સ્વસ્થ હોય. એમણે કીધું કે માળા, એને કીધું એમ જ થયું. એ ગાંડા જોઈ ગયા, મારો ઓલા મૂર્ખા ઓલા ગાંડા છે, મારો મારો. અને આખા એ રાજાના નગરને ફરતા ફરી વેળ્યા અને ડબ ડબાટી ધમધમાટી કડકડાટી બોલે રાજા, અને મેળ્યા બીક થવા, મારી નાખ્યા આટલા ગાંડા ને કરવું શું. ઓલા પંડિતને કીધું તે બતાવ્યું તો ખરું, પણ હવે તો જીવનનું જોખમ છે. આ હમણાં કોટ પાડીને અંદર આવશે, અને અત્યારે ફોજ બોજ ક્યાંય નથી, કારણ કે ફોજવાળા પી ગયા છે. હવે બચવા માટે શું? પંડિતને શરણે દઈને માથું મૂક્યું. પંડિતે કહ્યું, મહારાજ એક જ વસ્તુ છે, બોલો ગિરિરા ધરણ કી, જે પાણી પડ્યું છે નક્ષત્રનું એ તમે બધા પીને ભેળા ભળી જાઓ.
કોણ ડાયો કોણ ગાંડો? જેને નક્ષત્રના પાણી પી લીધા છે, મતલબ કે સંસારના પાણી પી લીધા છે, અને સ્વામિનારાયણનું નૂર મૂકી દીધું છે, એવા બધા જેને સત્સંગ સાચવો છે એને ગાંડા કહે છે. એવા સાધુઓને એ લોકો તરછોડવા પ્રયાસ કરે છે, એવાને વિમુખ મનાવવા માટે પ્રયત્ન કરે છે. એ સત્સંગને સાચવીને બેઠા છે, એને પડખે થવા માટે કોઈને દેતા નથી. એવા સત્સંગની માવજત કરે છે, કારણ કે એ નક્ષત્રના પાણી નથી પી ગયા, એમણે સહજાનંદી પાણી પી બચાવ્યું છે. તો એવાઓને ટેકો દેવો, નહીતર તો આ સત્સંગની બહુ બુરી હાલત થશે, એને સમજવાનું છે. અને એ કારણસર મહારાજ આજીજી કરે છે. પરમ બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જીવની સામે હાથ જોડે છે, શું કે છે? આ અમારું વચન છે, તેને ભલા થઈને, ભલા થઈને. તમારો દીકરો ન માને ત્યારે તમે હાથ જોડો, ભલો થઈને તું આટલું કર બેટા, ભલો થઈને આટલું કર, એમ હાથ જોડ્યા, ભલા થઈને. સર્વે જરૂર રાખજો તો જાણીએ તમે અમારી સર્વ સેવા કરી. સંતોનું એવું કહેવું છે, પંચ વર્તમાન પાળે એનાથી મોટી કોઈ સત્સંગની સેવા જ નથી ભાઈ.
બાકી ભલે ગમે તેટલી કોઈ સેવા કરતો હોય એ તો બધા મિનારા કોટ ચણા જેવું છે, પણ પંચવર્તમાનનું પાલન કરે એ જ સર્વોત્તમ સેવા છે. એનાથી સત્સંગનું બીજ બચશે. અને તમને મનાય કે ન મનાય, પણ આપણા પૂજ્ય ગુરુદેવે એ જ આશયથી આ સંકુલની સ્થાપના કરી છે. બીજા ગુરુકુળો ચાલે એમ હજી આ નથી ચાલતું. એક જ આશય હતો કે સત્સંગનું બીજ સચવાય. અને અમે તો ધન્યતા અનુભવીએ છીએ કે અમને સાધુતાના બીજ એમના વારસામાં મળ્યા. એ ન મળ્યા હોત તો અમને ક્યાં રસ્તે હોત? એવા ઘણા સ્થાન છે, પણ એને સમજજો. એ બીજ બચાવવા માટે પ્રયાસ કરે છે. આ જે ભૂમિમાં આપણે અત્યારે અમદાવાદ ગુરુકુળમાં ભૂમિમાં બેઠા છીએ ને, આ સરકારી ફાર્મ એ બિયારણ પેદા કરવા માટેનું કેન્દ્ર હતું. એટલે ઘણીવાર એમ થયું હતું સરકારને આ ફાર્મ ન આપવું જોઈએ, ત્યારે આપણા સ્વામીએ બહુ સરસ કહ્યું કે તમે જુવાર બાજરીના બિયારણ પેદા કરશો સારી જાતના, પણ મને આ જમીન આપી દો, હું એમાં સારી માણસાઈના બીજ પેદા કરીશ. માણસ અને એ સત્સંગ સમુદાયના બીજ પેદા થાય છે. એના માટે આપણો દાખલો છે. સમજાય એટલું સમજો, સહકાર અપાય એટલો આપવો જોઈએ, જ્યાં અપાય ત્યાં, પણ સારાઓને સંગે ચડજો, નઠારાઓને સંગે. શ્રીજી મહારાજને કોચવશો નહીં, કારણ કે હાથ જોડે છે. આગળ શું બોલી જાય છે કે જાણીએ તમે અમારી સર્વ સેવા કરી અને અમે પણ તમને સર્વને આશીર્વાદ દઈશું, તમો ઉપર ઘણા પ્રસન્ન થઈશું, કાંજે તમે અમારો દાખલો સુફળ કર્યો. હું એટલા માટે તો આવ્યો છું, આ ધર્મની શુદ્ધિ માટે, ભક્તની શુદ્ધિ માટે, એકાંતિક ભાવનાની શુદ્ધિ માટે તો છેક અક્ષરધામમાંથી મેં અહીંયા ધક્કો ખાધો છે. એના માટે મેં કેટલા વર્ષો સુધી ઉઘાડે પગે વન વિચરણ કર્યું છે. એટલા માટે તો મેં તમને સાધુઓને કેટલા માર ખવડાવવા પડ્યા છે, કાચા લોટના ગોળા ખવડાવ્યા, કંતાન પહેરાવ્યા છે. એક હાથમાં જળગરણું તુંબી પાત્ર લઈને હું વતન છોડીને આ ભૂમિમાં આવ્યો છું, એ મારો દાખલો છે. તો અમે જાણશું કે તમે અમારો દાખલો સુફળ કર્યો અને ભગવાનનું ધામ છે ત્યાં આપણ સર્વે ભેળા રહીશું. બોલો કેવો આશીર્વાદ આપ્યો. ભગવાનનું ધામ છે ત્યાં આપણ સર્વે ભેળા રહીશું, અને જો એમ નહીં રહો તો તમારે અમારે ઘણું છેટું થઈ જશે. લાલ આંખ થઈ ગઈ, અને ભૂતનું કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે ને હેરાન થશો. અને જે કાંઈ ભક્તિ કરી હશે તેનું ફળ તો રજળતા રજળતા કોઈ કાળે પ્રગટ થશે. ત્યારે પણ અમે આ વાત કરી છે તે પ્રમાણે રહેશો, ત્યાર પછી મુક્ત થઈ અને ભગવાનના ધામમાં જશો. એટલા કિંમતી વચનો એમણે રાત્રિના છેલ્લા પ્રહોરમાં ઉચ્ચાર્યા છે કે એમને સત્સંગની કેટલી બધી માવજતની ચિંતા છે. તો એ વસ્તુને પૂરું ફરી ફરીને દોહરાવે છે. પંચેન્દ્રિયોનો આહાર શુદ્ધ રાખવા, કુસંગીઓની ક્યારેય સોબતમાં ન આવવું, બહારનો હોય અંદરનો હોય એ કુસંગની સોબત ન રાખવી, અને જે કુપાત્ર જણાય એનો શક્ય તો ત્યાગ કરો, નહીતર એનો સહવાસ અને એની ઉપેક્ષા કરી એને સહકાર આપવાનું છોડી દો તો ભગવાન રાજી થશે. નહીતર તો ભાઈ એક વાત છે, આહાર અશુદ્ધ થાય અને કુસંગની સોબત થાય અને મહારાજની દ્રષ્ટિ ફરી જાય તો પછી હૃદયમાં વાસના ઉદય થાય, પરિણામે આપણી દુર્ગતિ થાય, ભૂત અને બ્રહ્મ રાક્ષસના દેહ આવે. મહારાજ કે હેરાન હેરાન થઈ જશો. તો આટલી સુંદર મજાની આ એક સત્સંગ શુદ્ધિની વાત કરી. અને હવે ત્રીજો મુદ્દો છે એ વાદ ન લેવો. ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે અમારું જે પ્રમાણે આચરણ છે એ પ્રમાણે તમે કોઈ આચરણ કરતા નહીં, અમારો વાદ ન લેતા, નહીતર તો ગુરુ એના પ્રમાણે શિષ્યોને ચાલવાની સહજ રીતે લળક હોય છે. જેમ ગુરુ કરે એ પ્રમાણે ચલાવ્યા જાય, આ સહજ ભાવ હોય છે. પણ ગુરુ તો સમર્થ હોય ભાઈ, એ પ્રમાણે આપણા આચરણ હોય, સમર્થના પગમાં પગરખામાં આપણા પગ હોય. ગુણાતીતાનંદ સ્વામી કે જળ કુકડી છે પાણીમાં ડૂબકી મારે પણ એની પાંખને પાણી ભીંજવી ન શકે, એવા મહાપુરુષ હોય એને સંસારના દોષ સ્પર્શ પણ ન કરી શકે. જળ કુકડી પાણીમાં ડૂબકી મારે પણ જળ સ્પર્શ ન કરી શકે, બીજા પક્ષીઓ પાણીમાં ડૂબકી મારે તેની પાંખમાં પાણી ભરાઈ જાય ને મરી જાય, એમ એવા જે પુરુષો છે એને તો માયાના દોષ અડે નહીં, પણ એને પગલે જો કોઈ એવો વાદ કરવા જાય તો એની પાંખમાં માયાના પાણી ભરાઈ જાય ને ગુજરી જાય, હપુચો ડૂબી જાય. એટલા માટે એ ન કરાય. મહારાજ પુલહાશ્રમથી નીકળ્યા પછી જગન્નાથપુરી આ બાજુ આવતા હતા, એમાં એ મોહનદાસ વૈરાગીનો મિલાપ થયો, બંને સાથે ચાલ્યા આવે. એમાં જંગલ જેવો પ્રદેશ આવ્યો એટલે મહારાજે ત્યાં એક વૃક્ષમાંથી થોડા પાન તોડીને ખાવા માંડ્યા. એટલે એવડો મોહનદાસ હતો વૈરાગી, ભાવવાળો હતો, એટલે મહારાજે થોડો સાથે રાખ્યો હતો. તો એને પણ એ પાન ખાવાની શરૂઆત કરી. મહારાજ કે એલા ખાતો નહીં, આ તો ઝેર છે. એટલે એમણે તરત છોડી દીધી. મહારાજ તો ખાતા રહ્યા, પણ એમાં આડ દસ બધા આવ્યા, બાવા અડબંગા, બાવલ બમ બમ ગિરનારી, ચીપિયા કકડાવતા, હાથમાં મોટા મોટા લઠ્ઠ. એને પણ આ જોયા કે બાળ બ્રહ્મચારી આ બધા ખાય છે પાંદડા, તો આપણે ભૂખ્યા થયા છીએ, અમારા ખોખારા, અને ઉપાડ્યા ઝપાઝપ પાંદડા. ઓલો મોહનદાસ કે અલ્યા ખાશોમાં મરી જાશો, કેમ કેમ ના ખવાય, આ બાળક તો ખાય છે. અરે એ તો મહાપુરુષ છે. તો કે હમ ભી મહાપુરુષ હૈ ક્યા નહી હે, તો ખાવ. ખાધું, ઢફ દઈને પીડ્યા. એ હુઈ ગયા, હુઈ ગયા તે દિન ઘડીને, આજનો હજી નથી જાગ્યા, ઝેર ચડી ગયું. એ મહાપુરુષોને રસ્તે ચડાય. શંકરાચાર્યજી મહારાજ એક બ્રાહ્મણ ભિક્ષુકને ઘેરે જઈને ભિક્ષામ ભવતું કરી, તો એને ચૂરમાના લાડુ આપ્યા, પણ એની આંખમાં પ્યાર જોયો, તો શંકરાચાર્ય ઉભા ઉભા ચૂરમાના લાડુ જમવા મળ્યા. સાથે શિષ્યો હતા, એમને એમ થયું કે આ હા હા, ગુરુજીને લાડવામાં મોજ આવી ગઈ. પણ ગુરુનો ભાવ એ જાણે. બીજે દિવસે શંકરાચાર્ય ઉપડ્યા લુહારની કોડ ઉપર, ભિક્ષામ ભવતું. બોલ્યો કે બાપા અહીંયા ન હોય, અહીં તો લોખંડ ઓગળે, શિશુ ઓગળે. તો કે એક સંન્યાસીનું પાત્ર ફેલાયા પછી ખાલું ન ફરે, સુરવીરની તરવાર મ્યાનમાંથી નીકળ્યા પછી લોહી ચાખ્યા વગર મ્યાનમાં ન જાય, એમ ભિખારીનું ભિક્ષુકનું પાત્ર, એમાં કંઈક ભિક્ષા નાખ, શિશુ ઉકળે છે નાખ. અને હડહડતું શિશુ નાખ્યું. શંકરાચાર્ય બાજુમાં શિષ્યો હતા, એમને કીધું પીવું છે? ના મહારાજ. શંકરાચાર્ય ઉભા ઉભા ઉકળતું શિશુ પાન કરી ગયા. મોટાના પગરખામાં આપણા પગ ના હોય. એટલે ઘણા લોકો કે છે ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનમાં રાસ કર્યો તો અમે ચીમ ના કરીએ. આ બધા જુવાનિયાઓ ઉપડ્યા, ધર્મગુરુઓ ઉપડ્યા બૈરાઓને, એમ કે તુમ સબ ગોપિયા ઓર મેં શ્રી કૃષ્ણ હું. હા હા, આ બધી ગોપીઓ, હું કૃષ્ણ. પછી રાસ માંડે કેમ? આવું તો શ્રી કૃષ્ણ ભગવાને કર્યું હતું. થોડાક વખત પહેલા અમદાવાદમાં એક ધાર્મિક ફંક્શન હતું, અને આપણા કહેવાતા એક સાધુ પુરુષ એના જ માનનું ફંક્શન હતું. તો ભરસભામાં એમણે કંઈક ખાધું, અર્ધા પ્રવચન પછી થોડુંક પીધું, અને પાછા બોલ્યા કે શ્રીજી મહારાજ આવી જ રીતે ભરસભામાં અન્ન જળપાન ગ્રહણ કરતા ને, હા 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 હા, એમ કરીને દાંત કાઢ્યા. અરે મણિધર તો ડોલે, કારણ કે મણિધરને માથે મણિ છે, પણ તું કાં ડોલે બાંડી ઘો. ક્યાં આપણો પરમાત્મા સ્વામી નારાયણ, અને ક્યાં થૂલ્યું એવી રીતે. એટલે મહારાજ કે છે કે અમારા આચરણ પ્રમાણે આચરણ ન કરતા મરી જશો, ન કરશો. શ્રી કૃષ્ણ ભગવાન પણ રમતા એમ અમે રાસ ન રમીએ, આ બધું ઉપાડ્યું. અરે ભલા, શ્રી કૃષ્ણ ભગવાન ખાલી રાસ નથી રમ્યા, એમણે તો વ્રજવાસીઓને બચાવવા, ગાયોને બચાવવા, ગોવાળોને બચાવવા, ભળ ભળ બળ તો દાવાનળ એનું પાન કર્યું છે. અંજલિ કરીને પી ગયા. તમે એકાદો ટાંડવો ચૂલામાંથી લઈને મોંમાં મૂકો, પછી જીવતા રહ્યો તો મારા બાપલા અમારા તરફથી તમને પ્રમાણપત્ર, રમો રાસલીલા. એકાદો કોલસો મૂકો ને. અરે એમણે ગોવર્ધન ગીરીને એક ટચલીને આંગળે ઉઠાવ્યો, તમે એક મણ વજનનો પથરો ટચલી આંગળી પર ઉપાડી તો જુઓ, પછી કૃષ્ણના તમે અનુકરણ કરો, કંઈ થતું નથી. અને રાસ રમણનું આ કેમ થાય? એટલે શ્રીજી મહારાજે વડતાલના 18મા વચનામૃતમાં કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણે જે રીતે રાસ રમણ કર્યું, જે રીતે ગોવાળિયાનું ઉછિષ્ઠ ખાધું, એ રીતે ભગવાનના ભક્તએ ન કરવું એમના આચરણ પ્રમાણે. પણ ભગવદ્ ગીતામાં, શ્રીમદ ભાગવતમાં, વાસુદેવ મહાત્મયમાં જેમ સાધુના ધર્મ કહ્યા છે, જેમ વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે, અને જેમ ભક્તિ કરવાનું કહ્યું છે, એ પ્રમાણે એમના ભક્તએ કરવું. અને છતાંય જો કોઈ એમ ન કરે, અને એક શ્રી કૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે કોઈ આચરણ કરે, તો એ અમારો સત્સંગી નથી, એ વિમુખ છે. શ્રી કૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે જેમ ન કરવું, એમ અમારા આચરણ પ્રમાણે તમારે ન કરવું. પણ અમે તમને જેમ વચનો કહ્યા છે એમ તમારે વર્તવું, તો તમારું સર્વ પ્રકારે રૂડું થશે. એ જ વાત મહારાજ અહીંયા કહે છે, અમારા આચરણ પ્રમાણે ન કરવું. શું કામ? જો કોઈ અમારો વાદ લેશો તો જરૂર ભૂંડું થશે, કાજે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ બિરાજે છે, અને હું તો અનાદિ મુક્ત છું. પણ કોઈને ઉપદેશ કરીને મુક્ત નથી થયો, અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર તેમને તો હું પકડી લઉં છું, જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું, અને બીજાને તો એ અંતઃકરણ દેખ્યામાં પણ આવતા નથી. માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહીશું, તે તો નારદ સંકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહીં, તો બીજાની શી વાર્તા, અને અનંત મુક્ત થઈ ગયા, અનંત થશે તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી, થશે પણ નહીં, હમણાં પણ કોઈએ નથી, કોટી કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી, માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂડું થશે. એના આચરણ પ્રમાણે આચરણ નહીં, કારણ કે એમની સ્થિતિ તો પરમ તત્વ છે, એ પ્રમાણે આચરણ કેમ થઈ શકે? ઉપાધિમાં રહીને એ શુદ્ધ રહી શકે કેમ? ઉપાધિ એટલે શું? સ્ત્રીઓનો સહવાસ, ધનનો સહવાસ, માનનો સહવાસ, ઉત્તમોત્તમ પંચ વિષયનો સહવાસ. આ રાગી અત્યંત વિલાસી કોઈ એવા પુરુષો હોય એમની સાથે પણ શ્રીહરિ વાતચીત કરે, પણ એ ઉપાધિ છે, એ ઉપાધિનો સંગ મહારાજ કે અમને ન લાગે, અમે નિર્લેપ રહી શકીએ છીએ, કારણ કે તત્વ છે. બીજાને તો દોષ લાગે જ લાગે, એમાં ખોવાઈ જાય. અરે મહારાજે એમ કહ્યું કે શિવ બ્રહ્માદિક જેવા દેવતાઓ અને પારાશર એકલ શૃંગી જેવા ઋષિઓ એમનો પણ ઠાર રહ્યો નથી, નારદ સનકાદિક જેવાનો પણ ઠાર રહે નહીં. અંત્યના 33માં એમ કહ્યું કે આ ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામીનો અપાર મહિમા છે, પણ જો એને અતિશય માનનો યોગ થાય, રૂપિયા અને સોના મોહરના ઢગલા આગળ થાય અને રૂપવાન યૌવનવાન સ્ત્રીઓનો યોગ થાય, તો આજે આપણા સત્સંગમાં ઉતરતા છે એવા પણ રહે કે ન રહે એમાં પણ શંકા છે, કારણ કે પદાર્થનો યોગ જ એવો છે. જેમ દારૂનું પાન કરે તો પછી આપણે કેવા ડાહ્યા છીએ તો પણ ભાન ન રહે, એમ એ પદાર્થનો યોગ એવો છે, ધૂળ કરી નાખે. એક તત્વ જ છે જેને એ ન કરી શકે, અને એ જ અંત્યના 33માં એ બતાવી દીધું છે કે તત્સૃષ્ટ સૃષ્ટે શું કોનવર ખંડિત થી પુમાન ઋષિમ નારાયણ મૃતે યોશિન મય્યેહ માયા. એક નારાયણ સિવાય આ સૃષ્ટિમાં સ્ત્રીની માયાથી મોહિત ન થાય એવો એક તો નારાયણ છે, બાકી બધા જ એની માયામાં, સ્ત્રીની માયામાં આવી જાય. એનો અર્થ શું થયો? અહીંયા મહારાજ ગર્ભિતપણે બતાવે છે કે એવી ઉપાધિમાં કોઈ મુક્ત રહી શકતો નથી, નિર્લેપ અમે રહી શકીએ છીએ, મતલબ નારાયણ તત્વ રહી શકે છે, મતલબ કે હું એ નારાયણ તત્વ છું. ગર્ભિતપણે આ ઈશારો છે. ભલે આગળ એમ બોલ્યા છે કે અમારામાં પ્રગટ નરનારાયણ બિરાજે છે, અમે અનાદિ મુક્ત છે, એનો એક હેતુ છે. જ્યારે આચારની વાત ચાલે ત્યારે ગુરુ શિષ્યનો સંબંધ પ્રસ્થાપિત થવો જોઈએ. ઉપાસ્ય તત્વનો નિર્ણય આવે ત્યારે એ ભાવ ન હોય, ત્યાં સ્પષ્ટપણે ઉપાસકને પોતાના ઉપાસ્ય સ્વરૂપનું નિરૂપણ બતાવે, પણ જ્યારે આચારની સંહિતા શરૂ થાય છે ત્યારે તો ગુરુ શિષ્યનો ભાવ વધારે સુસંગત બને, કારણ કે એને એક આચારની શિક્ષા અપાય છે. એટલા માટે એમ મુક્ત ભાવથી મહારાજ વાત કરે છે, ગુરુ ભાવથી વાત કરે છે કે મારામાં નરનારાયણ પ્રગટ બિરાજે, પણ અહીંયા સ્પષ્ટ કરે છે કે એવો તો એક હું છું, બાકી સૃષ્ટિમાં બીજો કોઈ નથી. અનાદિ મુક્ત છું, કોઈને ઉપદેશ કરીને મુક્ત થયો નથી. રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના એટલે કે ભગવાન સ્વામી નારાયણના એટલે કે સહજાનંદ સ્વામીના જીવનમાં વ્યક્તિત્વમાં કંઈ પણ વધારો કરી આપ્યો હોય તો બોલો બોલો. રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે પણ પૂર્ણ વ્યક્તિત્વ જ છે, રામાનંદ સ્વામી સાથે મુલાકાત થઈ છે જરૂર, પણ રામાનંદ સ્વામી એમના જીવનમાં શું ઉમેરી આપ્યું? પૂર્ણ છે. એ તો ગુરુ શિષ્યનો સંબંધ સ્થાપે છે. સાંદિપની શ્રીકૃષ્ણના જીવનમાં શું પરિપૂર્તિ કરી આપે? સાંદિપનીની પૂર્તિ શ્રીકૃષ્ણ કરી આપે, એમ રામાનંદ સ્વામીને પોતાનો મિલાપ કરીને એમના હૃદયને પૂર્ણ શાતા આપે. એમનો જે સત્સંગ અને સમુદાય છે, એમના જે અનુયાયીઓ બનેલા હતા, એમના જે સાધુઓ બનેલા હતા, એના જીવનમાં જે કંઈ અપૂર્તિ હતી એને શ્રીજી મહારાજે પૂર્ણપણે પરિપૂર્ત કરી આપી. આ પૂર્ણ વ્યક્તિત્વ છે. ઔમ પૂર્ણ મદઃ પૂર્ણ મિદમ, એવું આ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે મહારાજ કે અમારો કોઈ વાદ કરશો માં નહીતર જરૂર ભૂંડું થશે. એમણે જેમ કહ્યું છે એમ વર્તવું, એમ રહેવું. કારણ કે મહારાજ ઘણીવાર કોઈને ઐશ્વર્ય આપતા, શેખજીને, રવજી સુથારને, તોય કહેતા અમારી જેમ થાળ ન જમવો, અમારી જેમ વસ્ત્ર અલંકાર ગ્રહણ ન કરવા, અમારી જેમ સ્ત્રીઓના બહુ સહવાસમાં ન રહેવું, અમારી જેમ અમુકના અંતર ન જોવા, કારણ કે તમે સહન નહીં કરી, તમારું સી હેસિયત છે. એટલે મહારાજ આ ચેતવે છે. પણ આજે ઘણા એવા પણ વાદ, ગુરુડમ વાદ જેને કહેવામાં આવે છે, એવા ચાલ્યા છે. આ પણ એક સત્સંગમાં કુસંગ છે કે જે લોકો અવતારોનો દ્રોહ કરનારા છે, મંદિરોના દ્રોહ કરનારા છે, આચાર્ય પદની જે કંઈક ભાવના છે એને પણ મિથ્યા ગણાવનારા છે, આપણી જે દીક્ષા વિધિ છે એને પણ મિથ્યા ગણાવનારા છે, હનુમાનજી ગણપતિ શિવ એને પણ હાંસી ઉડાવનારા તત્વો છે, એવાને આપણે માનીએ તો આપણે કુસંગનો યોગ કર્યો છે. અરે એવામાં જયારે અમુક અમુક લોકો ભચકાઈ જાય છે, પછી એને લાખ સમજાવો તો એને સાચો સત્સંગ સમજાતો નથી. કારણ કે પેલા લોકોને વ્યક્તિ પૂજા છે, એવા ઘણા છે, આપણામાં પણ ઘણા છે. એને લોકો એના દંભમાં અટવાય છે, એની વ્યક્તિ પૂજામાં અટવાય છે, એના દેખાતા વૈરાગ્ય અને દંભમાં અટવાય છે. પણ આખરે હિસાબ શું આવશે એનો કોઈ તપાસ કરતું નથી. માટે શુદ્ધ ઉપાસના, સર્વોપરી ઉપાસનાને બહાને અવતારોનું ખંડન કરી પોતાના ગુરુઓને પોતે આગળ થઈને નીકળી જતા હોય એવા જે સંત મંડળ હોય તેને દૂરથી પગે લાગી નીકળી જજો, નહીતર ભૂંડા હાલ થશે તમારા. મૂળ વાતને વિચારજો. એ વાતની શ્રીજી મહારાજ ઘણી વાર જોરદાર ભાવના આપે છે. બીજી વાત મહારાજે કરી, ભાઈ અમે ઉપાધિનું ગ્રહણ કર્યું છે એનો હેતુ છે. શું કામ? અમે જે કોઈને હેતે કરીને બોલાવીએ છીએ તે તો તેના જીવના રૂડા માટે બોલાવીએ છીએ, અથવા કોઈને હેતે કરીને સામુ જોઈએ છે, બાઈ ભાઈ કોઈ હોય તોય, અથવા કોઈ સારા ભોજન કરાવે તેને જમીએ છીએ, કોઈ ઢોલીઓ બિછાવી દે તે ઉપર બેસીએ છીએ, કોઈ વસ્ત્ર આભૂષણ પુષ્પના હાર ઇત્યાદિ પદાર્થ લાવે તેને અંગીકાર કરીએ છીએ, તે તો તેના જીવના રૂડા વાસ્તે કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે કરતા નથી. અને જો અમારા સુખના વાસ્તે કરતા હોય તો અમને શ્રી રામાનંદ સ્વામીના સમ છે. આહા, કોણ સમ ખાય? અતિ કરુણા કરીને ન પહોંચી શકાય એવી બાબતો પણ રજૂ કરી. અને આ વચનામૃતમાં તો એમણે ભાઈ તોર બોલાવી છો, અત્યંત મને રામાનંદ સ્વામીના સમ છે, હું મારા સુખને વાસ્તે કાંઈ કરતો નથી, એટલે ભલા થઈને તમે મારા આચરણ પ્રમાણે આચરણ ન કરશો ને મારો કોઈ વાદ કરશો. મેં બતાવ્યું છે એ પ્રમાણે રહેજો. એટલી વાત બતાવી, વળી પછી વાત કરી મહારાજે ફરી ફરીને કે અમારો કોઈ વાદ કરશો માં. બીજું, પંચ ઇન્દ્રિયોનો આહાર છે તેને અતિશયપણે શુદ્ધ કરીને રાખજો. એ વચન ફરી ફરીને એ બતાવે છે, એ વચન અમારું જરૂરા જરૂર માનજો. અને આ વાત તો સર્વને સમજાય એવી સુગમ છે, માટે સર્વના સમજામાં તુરત આવી જશે તે સારું સત્સંગમાં અતિશય પ્રવર્તાવજો, તેમાં અમારો ઘણો રાજીપો છે. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધારતા હવા, એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃતમ સમાપ્ત કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ.